ॐ नमो अरिहन्ताणम्। ॐ नमो सिद्धाणम्। ॐ नमो आयरियाणम्।
ॐ नमो आयरियाणम्।
ॐ नमो वज्जायाणम्।
ॐ नमो वज्जायाणम्।
नमो लोये सब्बसाहूणम्। एषो पञ्चणमुक्कारो।
एषो पञ्चणमुक्कारो।
सब्बपावप्पणासाणो।
सब्बपावप्पणासाणो।
मङ्गलाणं च सव्येषिम्। पढमं हवै मङ्गलम्।
पढमं हवै मङ्गलम्।
चत्तारि मङ्गलम्।
चत्तारि मङ्गलम्।
अरिहन्ता मङ्गलम्।
अरिहन्ता मङ्गलम्।
सिद्धा मङ्गलम्। साहु मङ्गलम्। केवली पन्नतो धम्मो मङ्गलम्। चत्तारि लोकोत्तमा। अरिहन्ता लोकोत्तमा। सिद्धा लोकोत्तमा। साहु लोकोत्तमा। केवली पन्नतो धम्मो लोकोत्तमो। चत्तारि शरणं पवज्जामि। अरिहन्ते शरणं पवज्जामि। सिद्धे शरणं पवज्जामि। साहु शरणं पवज्जामि। केवली पन्नतं धम्मं शरणं पवज्जामि। निर्वाणमग्गे वरजानकप्पं पाणाशियाशेष कुवाईदप्पं। मायं जिणाणं शरणं भुवाणं। नमामि नित्यं त्रिजगप्पाणं। बार नौका
અધ્યાત્મ કલ્પદ્રુમ નામનો આ ગ્રંથ પૂજ્ય મુનિસુંદર સુરી મહારાજાએ આજથી લગભગ 600 વર્ષ પહેલાં રચના કરી. જેઓ સહસ્રાવધાની હતા, 1000 અવધાન, 1000 પ્રશ્નો કોઈએ એક સાથે પૂછ્યા હોય અને પછી કે 864મા પ્રશ્નનો જવાબ આપો તો એ જ પ્રશ્નનો જવાબ આવે, આટલા મેધાવી, બુદ્ધિમાન, ધારણા શક્તિ જેમની જબરજસ્ત હતી એ મુનિસુંદર સુરી મહારાજ, કે જેમણે સંતિ કર્મ સ્તોત્રની પણ રચના કરેલી છે. એ જ મુનિસુંદર સુરી મહારાજે આ અધ્યાત્મ કલ્પદ્રુમ નામનો ગ્રંથ લખ્યો છે. અધ્યાત્મ એટલે આત્મ સન્મુખ દૃષ્ટિ અને કલ્પદ્રુમ એટલે કલ્પવૃક્ષ. કલ્પવૃક્ષ પાસે જે માગીએ તે આપણને મળે અને આપણા બધાનું માગવાનું એક જ હોય, મોક્ષ. એ મોક્ષની પ્રાપ્તિ અધ્યાત્મ કલ્પદ્રુમ જેવો ગ્રંથ જો જીવનની અંદર ઉતરી જાય તો મોક્ષ દૂર નથી. કારણ કે આજ દિવસ સુધી જેટલા પણ આત્માઓ મોક્ષે ગયા, વર્તમાનમાં મહાવિદ્ય ક્ષેત્રમાંથી જેટલા જઈ રહ્યા છે કે ભાવિ અનંતકાળે પણ જેટલા આત્માઓ જશે, એ બધા જ સમતા ગુણના પ્રભાવે જ ગયા છે, જઈ રહ્યા છે અને જવાના છે. આ ગુણ ન હોય તો મુક્તિ જીવની ક્યારેય પણ થાય નહીં. અને અધ્યાત્મ કલ્પદ્રુમ ગ્રંથની અંદર એમને મુખ્યપણે સમતા ગુણ કેવી રીતે આત્મસાત થાય એના માટે 16 અધિકાર, પણ પહેલો ને છેલ્લો બંને સમતાના અધિકાર અને વચ્ચે બીજા 14 અધિકાર. અધિકાર એટલે અહીં સબ્જેક્ટ એવો અર્થ કરવાનો કે જુદા જુદા સબ્જેક્ટને ધ્યાનમાં રાખી અને સમતા ગુણ આત્મસાત થાય તે પ્રકારનો પુરુષાર્થ અહીં મુનિસુંદર સુરી મહારાજે આપણને કરવા માટે જણાવ્યું છે. આપણે સીધા વિષય પર જ જઈશું, બીજી કોઈ વાત આપણે કરવી નથી. પણ આ સમતા ગુણને આત્મસાત કરવા માટેનો સૌથી પહેલો ઉપાય એમને એ બતાવ્યો કે જીવ તરફ મૈત્રીયાદી ભાવો અને પૂતગલ તરફ અનિત્યાદી ભાવોથી ભાવિત થવાય તો આ સમતા ગુણ પ્રાપ્ત થાય. પહેલા અધિકારની અંદર 4 બાબતો આવી બતાવી છે. એમાંની સૌથી પહેલી બાબત એમણે એ કહી કે મૈત્રી આદિ ભાવો, કારણ કે ધર્મનું બીજ છે. ધર્મ બીજ જો એ ન હોય તો જીવનમાં ધર્મની શરૂઆત જ ન થાય. મૈત્રી આદિ ભાવો આવે તો જ સમ્યક દર્શન ગુણની પ્રાપ્તિ થાય. એ ભાવો ન હોય તો સમ્યક દર્શન જ ના આવે અને સમ્યક દર્શન ના આવે તો મોક્ષની પ્રાપ્તિ પણ ન થાય. કારણ કે મોક્ષ ફળ છે, સમ્યક દર્શન બીજ છે. એ સમ્યક દર્શન નામનું બીજ આપણા આત્માની અંદર વવાઈ જાય એટલા માટે જગતના સર્વજીવો તરફ મૈત્રી ભાવ. સાકર જેવો છે, સાકર મોઢામાં મૂકીએ એટલે મીઠાશ જ આવે, એમ આ જગતનો કોઈ પણ જીવ આપણા સંપર્કમાં આવે એટલે એને આનંદ જ થાય એવા પ્રકારનો આપણો મૈત્રી ભાવ. તે એટલે જ આપણે બોલીએ છીએ મિત્તિ મે સબ્બ ભૂએશુ, મારે સર્વ જીવોની સાથે મૈત્રી છે. આજકાલ લોકો બોલતા હોય છે મારા લાખો મિત્રો છે, પણ બધા જ ફેસબુકના મિત્રો હોય, વોટ્સએપના મિત્રો હોય, જે કોઈ જ કામના નથી. અહીં મૈત્રી તેને કહેવાય પરહિત ચિંતા મૈત્રી. બીજાના આત્માના હિતની ચિંતા કરવી તે સાચો મૈત્રી ભાવ છે. સામાયિક પણ આપણે લઈને બેસીએ તો સામાયિકમાં પણ 48 મિનિટ માટે આપણે જગતના સર્વ જીવોને મિત્ર બનાવી દઈએ છીએ. કારણ કે સાવજ્જમ યોગમ પચ્ચખામી, હું સાવધ્ય યોગનું પચ્ચખાણ કરું છું. સાવધ્ય એટલે પાપવાળા, મન વચન અને કાયા, યોગ એટલે મન વચન કાયા, એનું પચ્ચખાણ કરું છું. મનથી કોઈ પાપ વિચાર કરીશ નહીં, વચનથી સાવધ્ય ભાષા બોલીશ નહીં અને કાયાથી પણ કોઈ પાપવાળી પ્રવૃત્તિ કરીશ નહીં. આવી આપણી પ્રતિજ્ઞા સામાયિક દરમિયાન આપણે રાખતા હોઈએ છીએ. જેમ કોઈ લૂંટારો એ કદાચ પકડાઈ જાય અને એને જેલમાં પૂરે અને આપણે જ લૂંટાયા હોઈએ તો આપણને એમ લાગે સારું થયું, એને સજા મળવી જ જોઈતી હતી. એમ જગતના બધા જ જીવો. આમ એક દૃષ્ટિએ આપણે પણ લૂંટારા જ છીએ. એ અપેક્ષાએ જે છ કાયના જીવોની હિંસા આપણાથી સતત થયા જ કરે છે. એટલે જ્યારે સામાયિક લઈને બેસીએ તે સમયે એ છ કાયના જીવો એ સમજે છે, સારું હવે ગુંડો જેલમાં પુરાઈ ગયો, હવે કાંઈ વાંધો નથી. કારણ કે આપણે 48 મિનિટ માટે કોઈ પણ જીવનું અહિત હવે કરવાના નથી. એટલે છ કાયના જીવોને અતિશય આનંદ થાય છે. કોઈ ચારિત્ર સ્વીકારે તો જીવન પર્યંતનું હોય, આપણે સામાયિક લઈએ તો 48 મિનિટ માટે જગતના બધા જ જીવોને અભયદાન આપી દઈએ છીએ. એટલે મૈત્રી ભાવમાં કોઈની પણ બાદબાકી ન હોય. ગમે તે કોઈના દ્વારા આપણું ગમે તેટલું પણ નુકસાન થયું હોય તો એ નુકસાન પણ આપણા પોતાના કરેલા કર્મના કારણે થયું છે. એ વ્યક્તિ નિમિત્ત માત્ર છે, એને મારાથી દોષ ન અપાય. પણ મોટા ભાગે સંસારની અંદર આપણે એકબીજાને દોષિત સમજી અને એ પ્રકારનો વ્યવહાર કરીએ છીએ, જેથી અનાદિકાળથી આપણે ઘણી વખત ચારિત્ર વગેરે સ્વીકારવા છતાં પણ હજુ સુધી આપણો મોક્ષ થયો નથી. એ મોક્ષ ન થવાનું કારણ આ સમતા ગુણનો અભાવ હતો. સમતા ગુણ અને સમ્યક દર્શન ગુણ એના અભાવના કારણે આજ દિવસ સુધી આપણા કોઈની મુક્તિ તે થઈ નથી. એટલે સમતા એ બહુ જ મહત્ત્વનું અંગ છે. સામાન્ય રીતે આપણે કાળજી એ રાખીએ કે કર્મ બંધાય જ નહીં, એ પ્રકારની કાળજી. કારણ કે બંધ એ આપણા હાથમાં છે, ઉદય આપણા હાથમાં નથી. ઉદય જે કર્મ બાંધ્યું છે એ અમુક સંજોગો દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ એ મળતાં જ ઉદયમાં આવી જવાનું છે. એટલે બંધ માત્ર આપણા હાથમાં છે. એટલે સૌથી પહેલી કાળજી આપણે બંધાય જ નહીં એ કાળજી રાખવાની છે. પણ કદાચ બંધાઈ જ ગયું તો પણ કર્મસત્તા અમુક સમયે અબાધા કાળ પીડા વિનાનો કાળ એ કાળ દરમિયાન પ્રતિક્રમણ પ્રાયશ્ચિત વગેરે કરી લેવામાં આવે તો એ કર્મ આત્માથી છૂટું પડી જાય છે. પરંતુ એ પણ ન થયું તો એ કર્મ ચોક્કસ ઉદયમાં આવશે અને જ્યારે ઉદયમાં આવે ત્યારે સમતા સિવાય બીજો કોઈ જ વિકલ્પ નથી. જો સમતાપૂર્વક સહન ન કર્યું તો નવા કર્મો બંધાશે અને એ નવા બંધાયેલા કર્મો એને ભોગવવા માટે આ સંસારમાં વારંવાર જન્મ ધારણ કરવો જ પડશે. એટલે જન્મ મરણની ચુંગાલમાંથી કાયમના માટે મુક્ત થવું હોય તો એનો એક જ ઉપાય છે, સમતા. અન્યાય થતો હોય તો એ સમતા જ રાખવાની છે. દેખીતી રીતે અન્યાય છે પણ હકીકતમાં એ અન્યાય હોતો નથી. અન્યાય માત્ર વર્તમાન જન્મની અપેક્ષાએ લાગે છે. ભૂતકાળની દ્રષ્ટિએ વિચારીએ તો એ ન્યાય જ હોય છે. એટલે કેવું હોય તો એમ કહેવાય કે જે અન્યાયને સમતાથી સહન કરે એનો જ મોક્ષ થાય. કારણ કે દેખીતી રીતે એ આપણને અન્યાય લાગવાનો છે. ખંદક મુનિના શરીરની ચામડી ઉતરી એ ભવની અપેક્ષાએ અન્યાય છે, પણ પૂર્વજન્મની અપેક્ષાએ ન્યાય જ છે. એક જીવની ચામડી ઉતારીને રાજી થયા, છાલ ઉતારીને રાજી થયા. ભલે એ વનસ્પતિનો જીવ હતો પણ એ વનસ્પતિના જીવની પણ ચામડી ઉતારીને રાજી થયા તો એ કર્મ ઉદયમાં આવ્યું અને પોતાના શરીર ઉપરથી ચામડી ઉતરી. એટલે જે જ્યાં જ્યાં આપણને અન્યાય લાગે છે એ કોઈ જગ્યાએ અન્યાય હોતો જ નથી. આ સંસાર એકદમ વ્યવસ્થિત રીતે ચાલે છે. કોઈને ખોટો અન્યાય ક્યારેય કર્મસત્તા કરતી નથી. આપણે જે પણ ભૂતકાળની અંદર કર્મો કર્યા હોય એને અનુરૂપ સજા એ આપણને થવાની છે અને એ સજા વખતે એનો માત્ર સ્વીકાર જ કરવાનો છે. જે આવે એને સ્વીકારી જ લેવાનું, કારણ કે એ સિચ્યુએશન આપણા પોતાના કરેલા કર્મના કારણે જ ઊભી થઈ છે. કોઈ જ દોષિત નથી અને એ સર્વ સ્વીકાર સમતાપૂર્વક જો કરવામાં આવે તો જ એ કર્મનો નિકાલ થાય, નહીંતર એ કર્મનો નિકાલ ન થાય. એટલે સૌથી પહેલાં સમતા ગુણને લાવવા માટે જગતના બધા જ જીવો તરફ મૈત્રી ભાવ, એક પણ જીવ તરફ દુશ્મનાવટનો પરિણામ ન હોવો જોઈએ. આપણા 500 શત્રુઓ હોય તોય આપણો મોક્ષ થાય, પણ આપણા મનમાં એક વ્યક્તિ તરફ પણ, એક જીવ તરફ પણ દુશ્મનાવટનો પરિણામ હોય તો આપણો મોક્ષ ન થાય. આપણા મનની અંદર ભગવાન મહાવીરના પણ શત્રુઓ હતા, એમનો મોક્ષ થઈ ગયો, પણ ભગવાન મહાવીરના મનમાં કોઈના પણ તરફ શત્રુતાનો પરિણામ નહોતો. એટલે આપણા મનની અંદર કોઈના તરફ શત્રુપણાનો પરિણામ આપણે રાખવાનો જ નથી. હા, એક દૃષ્ટિએ જોવા જઈએ તો આ જગતના બધા જ જીવો શત્રુ પણ છે, મિત્ર પણ છે, કારણ કે નશા જાઈ નશા જૂણી નતમ ઠાણમ નતમ કુલમ ન જાયા ન મુઆ જથ્થ સભ્ય જીવા અણંતસો. એવી કોઈ જાતિ નથી, કુળ નથી કે જ્યાં આપણો આત્મા અનંત વખત ઉત્પન્ન ન થયો હોય. એવો કોઈ જીવ નથી કે જે જીવની સાથે આપણા આત્માએ બધા જ સંબંધો ન કર્યા હોય. એટલે એ સંબંધો થવાના કારણે તે ભવની અપેક્ષાએ કોઈ શત્રુ પણ હોય, મિત્ર પણ હોય, પણ આપણે શત્રુપણાના ભાવને ભૂલી જઈ અને જગતના બધા જ જીવો તરફ માત્ર ને માત્ર મૈત્રી ભાવ જ રાખવાનો છે. એટલે સમતા ગુણ લાવવા માટેની પહેલામાં પહેલી શરતે કે જગતના બધા જ જીવો મારા મિત્ર છે, કોઈ પણ જીવ તરફ કટુતાનો લેશ માત્ર પણ પરિણામ નહીં. પછી માત્ર મનુષ્યો નહીં પણ પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, વનસ્પતિ એ જીવો તરફ પણ આવો કોઈ પણ પ્રકારનો પરિણામ નહીં. જ્યાં જ્યાં આપણાથી હિંસા થાય છે, સ્થાવર જીવોની હિંસા વિના આપણું જીવન ચાલતું નથી, ત્યાં ત્યાં હૃદયમાં પશ્ચાતાપ હોય, શું કરું, મારું જીવન એમને એમ ચાલી શકે તેમ નથી, અને હું કમ નસીબ છું કે મેં ચારિત્ર સ્વીકાર્યું નહીં. ચારિત્ર સ્વીકાર્યું હોય તો છએ કાયના જીવની વિરાધનાથી બચી શકાય, પરંતુ સંસારી અવસ્થામાં બેઠેલો છું. અને તેવા સમયે યાદ કરવાના અરણિકાપુત્ર આચાર્યને, કે જે અરણિકાપુત્ર આચાર્ય નૌકામાં બેઠા અને નૌકાની અંદર પણ ઓલા ભાલાથી વિંધાયા, અને તે સમયે એમનું લોહી નદીની અંદર પડવા લાગ્યું, એવા સમયે વિચારે છે કે ધન્ય છે સિદ્ધ પરમાત્માઓને કે જેમને શરીર જ નથી. મારું આ શરીર છે, શરીરમાંથી લોહી ટપકી રહ્યું છે, એના કારણે બિચારા અપકાયના જીવોને કેટલી વેદના થઈ રહી છે. એટલે અપકાયના જીવ તરફ પણ આ પ્રકારનો પરિણામ. અને આ જ્યારે મૈત્રી ભાવ આપણો સ્થાવર જીવો તરફ પણ આવશે, એટલે તે સમયે ઓછામાં ઓછી વિરાધનાથી આપણો જીવવાનો પ્રયત્ન થશે. વિરાધના ન થાય તો ઉત્તમ, પણ એ તો શક્ય નથી. ગૃહસ્થ જીવનની અંદર આ વિરાધનાઓ થવાની જ છે, પણ ઓછામાં ઓછી હિંસાથી આપણું જીવન ચલાવવાનો આપણે પ્રયત્ન કરવાનો. સામાન્ય રીતે એમ કહેવાય, જેટલા જીવોના મરણમાં આપણે નિમિત્ત બનીએ એનાથી 10 ટાઈમ આપણા જન્મ મરણ વધે. એટલે અસંખ્ય જીવો એની વિરાધનાથી જ આપણું જીવન ચાલે છે, પણ એનો પશ્ચાતાપ કરી લઈએ, પ્રાયશ્ચિત્ત કરી લઈએ તો આવી દશા ન થાય. પણ એ ન કર્યું ને આનંદપૂર્વક સ્થાવર જીવોની પણ જો વિરાધના કરી તો એના કારણે પણ આપણો સંસાર ઘણો લાંબો ચાલે. એટલે સૌથી પહેલી આ મૈત્રી ભાવના એને આત્મસાત કરવાની. થોડુંક અઘરું લાગશે, જીવનમાં ઉતારવાનું અઘરું છે, પણ એને ઉતાર્યા વગર છૂટકો નથી. ગમે તેટલું તમારા 100,000 લઈ ગયો તોય દુઃખી નથી થવાનું. લેશ માત્ર પણ એ જીવ તરફ આપણને એવો વિચાર સુદ્ધા પણ નહીં આવવો જોઈએ. એની પાસે પૈસા હોય તેમ છતાં પણ ના આપે, અને તો પણ આપણું મન એ દિશામાં બગડવું ના જોઈએ. હું એક ભાઈને જાણું છું, નિયમિત રીતે પૌષધને એ કરતા હતા પહેલાં, અને તે સમયે એક સાધર્મિક એમને ત્યાં આવ્યો, મારે ઘર લેવું છે, 30 લાખની જરૂર છે. સારું, તરત જ ચેક લખીને આપી દીધો, મહિના પછી આપવાનું કીધેલું. વર્ષો થઈ ગયા પણ આજ દિવસ સુધી ઉઘરાણી તો નથી કરી, પણ દેરાસરમાં રોજ મળે તે સમયે કે ભાઈ કાંઈ જરૂર હોય તો કહેજો, મને કોઈ જાતનો વાંધો નથી. એટલે એમ નહીં ભાઈ તું આ પૈસા ક્યારે પાછા આપીશ, આવી તો કોઈ દિવસે ઉઘરાણી કરી જ નથી. પણ તને જરૂર હોય તો ગમે ત્યારે આવજે, મને કોઈ તકલીફ નથી. આ મૈત્રી ભાવ, પરહિત ચિંતા મૈત્રી, અને હિતમાં પણ આત્માનું હિત, મુખ્યપણે સામેના આત્માનું હિત થાય, આપણા નિમિત્તે કોઈ પણ આત્માને સંકલેશ ન થાય, એ પણ આપણે એટલી જ કાળજી રાખવાની છે. ખાસ કરીને આપણા વચન દ્વારા ઘણાને સંકલેશ થતો હોય છે, તો એ પણ ન થવો જોઈએ. વચન દ્વારા સંકલેશ થાય એ પણ એક પ્રકારની હિંસા જ છે, એ ભાવ હિંસા છે. એ ભાવ હિંસાથી પણ આપણે બચવાનું છે, અને એના માટે ઉપાય એ જ છે કે વધારેમાં વધારે મૌન રહો, બોલો જ નહીં. જરૂર જ પડે તો ભાષા સમિતિનું પાલન કરો, સામેના આત્માનું હિત થાય એટલું જરૂર પૂરતું જ બોલો, એનાથી વધારે નહીં. ઘરમાં સંકલેશ શાના કારણે થાય? મૌન રહેવાથી થાય કે બોલવાથી થાય? બોલવાથી થાય. એટલે કાન અને આંખ ખુલ્લા રાખવાના, મોઢું બંધ રાખવાનું. જો એ જો થાય તો ઘણા બધા સંકલેશથી બચી જવાય, સંસાર ઘણો બધો કપાઈ જાય. આપણે બધા બોલવામાં ગમે તે રીતે બોલી દઈએ તો સામેના આત્માને દુઃખ થાય, અને એ પરંપરા કેટલાય કાળ સુધી ચાલ્યા જ કરતી હોય છે. બીજા નંબરનો ભાવ તે પ્રમોદ ભાવ. પ્રમોદ, રાજી થવું. પણ શું જોઈને રાજી થવું? ગુણ જોઈને રાજી થવું, બીજાના ગુણ જોઈને અંદરથી આનંદ થવો, એ ગુણની અનુમોદના કરવી. એ ગુણ પછી આપણી પત્નીના હોય કે પત્ની માટે પતિના હોય, તો એને જોઈને પણ રાજી જ થવાનું છે. આપણે સમાજમાં કોઈએ સારું કામ કર્યું હોય એનું બહુમાન કરીએ છીએ, પણ ઘરમાં કોઈ દિવસે પત્નીનું બહુમાન કર્યું? કેમ નથી કરતા? જે ગુણ છે એને બધી જવાબદારી એમના માથે જ સવિશેષ હોય છે, પણ બધી જ જવાબદારી બરાબર નિભાવે, અને તેમ છતાંય આપણને ત્યાં જ વધારે સંકલેશ થઈ રહ્યો છે, એ ન થવો જોઈએ. એટલે પ્રમોદ ભાવ, બીજાના ગુણ જોઈને રાજી થવાનું છે. એટલે આપણે ગુણવંત ત્રણી અનુપબૃહણા કીધી, એ અતિચારમાં બતાવ્યું. ગુણવાન વ્યક્તિ હોય અને તમે એની અનુમોદના ન કરો તો એનું પણ આપણને પાપ લાગે, અતિચાર લાગે, દોષ લાગે. જે જે ગુણવાન હોય એનામાં જે જે પ્રકારનો ગુણ હોય, દર્શનાચારનો એક આચાર છે ઉવ ઉહ, એટલે ઉપબૃહણા, આઠ આચારો જે આપણે કહીએ એમાં ઉપબૃહણા એટલે અનુમોદના. બસ નાના ગુણને જોઈને પણ એની અનુમોદના કરવાની. એક સાધ્વીજી ભગવંત, એમને પોતાના ગુરુ મહારાજ એમને કહ્યું, આ સમયે મારે શ્રેણી તપ કરવાની ભાવના છે, આપ રજા આપો તો હું શ્રેણી તપ કરું, પણ મારી એક શરત છે. શું શરત છે? તો કે આ બધા સાધ્વીજી ભગવંતની નવકારસીની ગોચરી ઓરવા જવાનો મને લાભ મળતો હોય તો મારે શ્રેણી તપ કરવો છે, નહીંતર નથી કરવો. પોતે આટલો મોટો તપ કરે, 112 દિવસનો, આટલા ઉપવાસ, અને તેમ છતાંય નવકારસી કરનારની પણ અનુમોદના, નવકારસી કરનાર માટે પણ ગોચરી લાવીને આપવાની અને એમને વપરાવવાની. આ બસ નાના ગુણની પણ અનુમોદના થવી જોઈએ. એક બાળક પ્રતિક્રમણની અંદર લઘુ શાંતિ બોલેલો, ભુવન ભાનુસુરી મહારાજની નિશ્રામાં પ્રતિક્રમણ કર્યું, અને પ્રતિક્રમણ પૂરું થયું તે સમયે બીજા લોકોએ પૈસા આપીને અનુમોદના કરી. ભુવન ભાનુસુરી મહારાજે કહ્યું, અમારી પાસે દ્રવ્ય નથી, પણ આ બાળક સરસ મજાની લઘુ શાંતિ બોલ્યો એટલે આવતીકાલે હું એકાસણું કરીશ. બોલો, આટલા મોટા આચાર્ય ભગવંત, એ પણ બાળકની પણ અનુમોદના કરે. બાલા તપી હિતમ ગ્રાહ્યમ, બાળક પાસેથી પણ આપણે હિત ગ્રહણ કરવાનું છે, બાળકને પણ સાઈડ ઉપર છોડવાનો નથી. એટલે કહેવાનો આશય એ છે કે નાનામાં નાનો ગુણ દેખાય ત્યાં પણ અનુમોદના. અને એટલે જ દરરોજ સવારે ઉઠીને ભરેસરની સજ્જાએ બોલીએ છીએ. 100 મહાપુરુષો એના નામો એટલા માટે લઈએ છીએ, ગુણવાન આત્માઓ છે. વ્યવહારમાં પણ કહીએ કે ભાઈ સવારે ઉઠીને સારા માણસનું નામ લેવું, તો આ 100 મહાપુરુષો, મહાસતીઓ, અને એક મહાપુરુષનું નામ અને એક ગુણ આવી રીતે જો યાદ કરતા જઈએ તો આ બધા ગુણો ભવાંતરમાં જન્મથી મળે, એટલે આપણામાં ગુણ કરતાં દોષો ઘણા વધારે છે, કારણ કે આપણી છદ્મસ્થ અવસ્થા છે, અનાદિકાળથી આ સંસારમાં પરિભ્રમણ કરીએ છીએ. ગુણ તરફની દ્રષ્ટિ પહેલેથી ઓછી જ રહી છે, દોષ તરફ દ્રષ્ટિ વધારે રહી છે, અને એટલે જ દોષો આપણા જીવનમાં વધારે છે, અને એ દોષો નિમિત્ત મળતાં જાગૃત થાય છે, સત્તાગત રીતે પડેલા છે, પણ જેવું નિમિત્ત મળે એટલે એ દોષ ઊભો થઈ જતો હોય છે, અને એમાં પણ વર્તમાનમાં જે ગુણ હોય એ ગુણ પણ ક્ષયોપસંભાવનો છે. ગમે તેટલો મોટો ગુણ હોય તોય નિશ્ચિંત ન રહેવાય, કારણ કે ક્ષયોપસંભાવનો ગુણ ક્યારે ચાલ્યો જાય કંઈ કહેવાય નહીં. તમે ગમે તેટલા વર્ષો ચારિત્ર પાડ્યું અને એ ચારિત્ર ઉત્તમ પ્રકારે પાડતા હોય, પણ કોઈ એકાદ નિમિત્ત એવું આવી જાય કે જીવને ચારિત્રથી પણ પતન પમાડી દે, આ પણ શક્ય બને. એટલે ક્ષયોપસંભાવના ગુણમાં ક્યાંય રાજી થવા જેવું નથી. આજના દિવસે ક્ષાયિક ભાવનો ગુણ હોતો નથી, કદાચ કોઈક આત્મા સમ્યક દૃષ્ટિ હોય તે બની શકે, પણ મોટા ભાગે આ ગુણ આજના દિવસે જોવા મળતો નથી. એટલે આપણે આપણા ગુણ તરફ ગર્વ કરવાના બદલે બીજા જે જે લોકોના ગુણો દેખાતા હોય એ ગુણ જોઈને આનંદિત થતા જઈએ, રાજી થતા જઈએ, તો એ ગુણ બહુમાન ગુણ ખેંચીને જ લાવે. અને એટલે જ આપણે બોલીએ છીએ, જિન ઉત્તમ ગુણ ગાવતા ગુણ આવે નિજ અંગ. આપણા આત્માને ગુણવાન બનાવવો હોય તો બીજાના ગુણો ગાઈએ તો જ આપણે ગુણવાન બની શકીએ, કારણ કે પહેલાં ગુણાનું રાગ આવે, પછી ગુણાનું વાદ આવે, અને પછી ગુણી બનાય. ગુણાનું રાગ મનથી આવે, ગુણાનું વાદ વચનથી આવે, અને ગુણી કાયાથી બનાય. એટલે એ ગુણિયલ બનવા માટે પણ આ શરત છે. આ પ્રમાણેનું આપણું જીવન જ્યાં જ્યાં પણ નાનો પણ ગુણ દેખાય એ ગુણને જોઈને રાજી થતા જવાનું, પણ એ ગુણ પરમાત્માની આજ્ઞા મુજબનો હોવો જોઈએ, તો જ એને આપણી અનુમોદના કરવાની છે. પરમાત્માની આજ્ઞા મુજબનો ન હોય એવા ગુણની અનુમોદના ન હોય. એટલે જેમ કે દિવાળીના દિવસે કોઈ ઘરે આવ્યું અને પિસ્તાની બરફી ખવડાવી અને આપણે કહીએ મેં સાધર્મિક ભક્તિ કરી, તો એ પરમાત્માની આજ્ઞા મુજબનું નથી. સારું કામ ચોક્કસ છે, તમે સારી વસ્તુ ખવડાવી છે એની ના નથી, પણ ભગવાનની આજ્ઞા મુજબનું નથી, કારણ કે ભગવાને એ દિવસે પિસ્તા વાપરવાનો નિષેધ કરેલો છે. આપણે વાપરીએ છીએ અને બીજાને ખવડાવ્યું, પણ એ સારું કામ ચોક્કસ કહેવાય, પણ અનુમોદના કરવા લાયક એ ન કહેવાય. એટલે એ રીતે પરમાત્માની આજ્ઞા મુજબનો જે ગુણ હોય એની અનુમોદના કરવાની છે. એટલે બીજાનો નાનકડો ગુણ જોઈને પણ પર્વત જેટલો મોટો ગુણ જોવાનો, આપણો પર્વત જેટલો મોટો ગુણ પણ રાઈના દાણા જેટલો જોવાનો, બીજાનો પર્વત જેટલો મોટો દોષ રાઈના દાણા જેટલો જોવાનો, આપણો રાઈના દાણા જેટલો નાનો દોષ પર્વત જેટલો મોટો કરીને જોવાનો. પ્રમોદ ભાવ, આજકાલ પ્રમોદની જગ્યાએ ઈર્ષ્યા ભાવ એ વધતો ચાલ્યો છે, જે આપણા પુણ્યને બાળીને ખાખ કરી નાખે. ઈર્ષ્યા એટલે બળતરા, એ જે બળતરા છે એ તમારા પુણ્યને બાળી નાખે. બે રીતે પુણ્ય બળે, એક પાંચેય ઇન્દ્રિયોના વિષયોના ભોગવટાથી પુણ્ય બળે, અને બીજું ઈર્ષ્યાથી પુણ્ય બળે, બધું બળીને ખાખ થઈ જાય. એટલે બીજાના ગુણને જોઈને રાજી જ થવાનું, કોઈ પણ જગ્યાએ મનમાં લેશ માત્ર પણ દુઃખ ન થવું જોઈએ, અને એના ગુણમાં તે આગળ કેવી રીતે વધે એવા પ્રકારનો આપણો પ્રયત્ન હોવો જોઈએ. ત્રીજા નંબરનો ભાવ તે કરુણા ભાવ, દુઃખી જીવોને જોઈને હૃદય દ્રવી જાય. શક્તિ હોય તો એનો દુઃખ દૂર કરવાનો પ્રયત્ન કરે, પણ શક્તિ ન હોય બીજા પાસે કરાવડાવે, અને એ પણ ન હોય તો એ મનની અંદર ભાવના ભાવે કે એ વ્યક્તિ દુઃખ મુક્ત બને, એ જીવ દુઃખ મુક્ત બને. તીર્થંકર પરમાત્મા તીર્થંકર નામ કરવાનું ઉપાર્જન આ રીતે જ કરે છે, કારણ કે જગતના બધા જ જીવોનું દુઃખ એને પોતાનું દુઃખ લાગે છે. એટલે જ સમ્યક દર્શન જ્યારે આત્મામાં આવે છે તેવા સમયે આત્મા બીજાના દુઃખે દુઃખી થાય છે, અને એટલે જ એમ કહેવાય કે આ જગતમાં સૌથી વધારે દુઃખી જો કોઈ હોય તો અવિરત સમ્યક દૃષ્ટિ આત્મા છે. કારણ કે દુઃખનું કારણ એ છે કે જગતના બધા જ જીવોનું દુઃખ એને પોતાનું દુઃખ લાગે છે. એટલે ક્યારે પણ એના દુઃખને દૂર કરવા માટે કંઈ આપે છે તો એ ઉપકારનો ભાવ નથી રહેતો, કારણ કે મારું જ દુઃખ દૂર કરું છું. જો ઉપકારનો ભાવ આવે તો માત્ર પુણ્ય જ બંધાય, બીજો કોઈ લાભ ન થાય. પુણ્ય પણ ચોક્કસ જરૂરી છે, પણ એ પુણ્ય પુણ્યાનું બંધી હોય તો જ કામનું. પાપાનું બંધી પુણ્ય હોય તો એ સંસારમાં રખડાવવાનું છે. એટલે જ્યારે ત્યાગની ભાવના આવે ત્યારે નિર્મળ પુણ્ય ત્યાં ઉપાર્જન થાય. સામેની લેનાર વ્યક્તિ મારી ઉપકારી છે કે એને મને લાભ આપ્યો. દેવલોકના દેવોને ઘણું આપવું છે, કોઈ લેનાર જ નથી. એટલે કરુણા, દુઃખી જીવોને જોઈને એનું દુઃખ દૂર કરવાનો ભાવ, બસ જેટલું પણ આપણાથી થઈ શકે. આપણે ત્યાં એમ જ કહ્યું યથાશક્તિ, શક્તિની ઉપરવટ જવાની કોઈ જગ્યાએ વાત જ નથી કરી. તમે તમારી શક્તિ પ્રમાણે જ કરો, પણ શક્તિને ગોપવવાની પણ નહીં. જેમ શક્તિથી ઉપરવટ નહીં જવાનું એમ શક્તિને ગોપવવાની પણ નહીં. એ રીતે આપણે બીજાના દુઃખને દૂર કરવાનો પ્રયત્ન કરવાનો છે. અને દુઃખ આવવાનું કારણ પાપ કર્મ જ છે. જો પાપ કર્મ ન કર્યું હોય તો દુઃખ ક્યારેય આવે જ નહીં. દુઃખ ફળ છે અને પાપ બીજ છે. એટલે પાપનું બીજ વાવ્યું હોય તો જ જીવનમાં દુઃખ આવે. અને આ જગતની અંદર બધા જ જીવોને કોઈ ને કોઈ પ્રકારનું દુઃખ હોય હોય ને હોય. દુઃખ વગરનો એક પણ આત્મા આ સંસારમાં ન હોય, કારણ કે દુઃખ વગરનો હોય તો મોક્ષે પહોંચી જાય. પણ કર્મો દરેક જીવને હોય, એ વખતે એ દુઃખને પણ સમતાપૂર્વક સહન કરવાનું છે. જે પણ આવ્યું દરેકમાં સમતા રાખીને એને સહન કરી દઈએ તો એ નિકાલ થઈ જાય. નરકની અંદર પણ શ્રેણિક મહારાજા, કૃષ્ણ મહારાજા જેવા આત્માઓ આવી પરમાધામી દ્વારા જે ભયંકર વેદનાઓ અપાતી હોય પરંતુ સમતાપૂર્વક સહન કરી અને કર્મનો નિકાલ કરે છે. એટલે સમ્યક દૃષ્ટિ આત્મા માટે સાતમી નરક પણ સારી, મિથ્યાત્વી આત્મા માટે બારમો દેવલોક પણ નકામો. કારણ કે સમ્યક દૃષ્ટિ આત્મા સાતમી નરકમાં પણ કર્મના ભૂક્કા જ બોલાવે છે. ભલે ગમે તેવા કષ્ટો પડતા હોય પણ મારા જ પોતાના કરેલા પાપ કર્મનું આ ફળ છે. વિભંગ જ્ઞાન દ્વારા કે અવધિ જ્ઞાન દ્વારા પોતાને કયા કર્મના કારણે આ દુઃખ આવી રહ્યું છે એ પણ એને જણાય છે. એટલે એ ક્ષમતાપૂર્વક જે સહન કરી લે છે એનો નિકાલ કરી દે છે. અને જે ક્ષમતા નથી રાખી શકતા એ ફરી ફરીને આ નરકના ખાડાની અંદર પાછા પટકાય છે. નારક મરીને ભલે નારક ના થાય, પણ ઘણી વખત એવું તીવ્ર પાપ જીવે કરેલું હોય કે જેના કારણે સાતમી નરકમાં પહોંચ્યો હોય, પણ સાતમી નરકમાં 33 સાગરોપમ સુધી આ બધું જ સહન કર્યું અને તોય પેલું કર્મ હજુ ઊભું ને ઊભું રહે તો કર્મ સત્તા માત્ર 48 માટે તંદુલિયા મત્સ્યના ભવમાં મોકલી અને પાછા સાતમી નરકમાં ધકેલી દે. આવું પણ બની શકે. એટલે એ કર્મને જે પાપ કર્મ છે એ ક્યાંય નિકાચિત ન થઈ જાય, પાપ કર્મમાં ક્યાંય રસ ન રેડાઈ જાય એ કાળજી રાખવાની છે. પાપ તો થવાનું જ છે, પણ એમાં રસ ન રેડાઈ જાય. નિરસ્તાથી જે સંસારમાં બેઠા છીએ કરવું પડે છે, નિરસ્તાથી હોય. અને પુણ્ય કર્મ એ રસપૂર્વક કરવાનું છે. પછી એ પરમાત્મા ભક્તિ હોય કે સાધર્મિકની ભક્તિ હોય, સાધુ સાધ્વીજી મહારાજની ભક્તિ હોય, ખૂબ ઉલ્લાસ લાવીને એ કરવાનું છે કે જેથી કરીને એનો વિપાક પુણ્યાનું બંધી પુણ્ય સ્વરૂપે આપણને આપે અને એ રીતે આપણું મોક્ષ માર્ગ તરફ આપણે થોડા આગળ વધી શકીએ. એટલે કરુણા ભાવ એ પણ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. અને આ કરુણા ભાવ માત્ર દરેક જીવ તરફની વાત છે, કરુણા માત્ર મનુષ્ય તરફ નહીં. આજકાલ જ્યારે પણ અર્થક્વેક, ફ્લડ આ બધું આવે ત્યારે લોકોમાં કરુણા છે, દોડી જાય છે બધે હેલ્પ કરવા માટે, એ પણ છે. પણ એ કરુણાની સાથે સાથે સ્થાવર જીવો તરફની પણ એટલી જ કરુણા જોઈએ. બહાર નીકળીએ અને આટલી વનસ્પતિ દેખાય તે સમય થાય કે બિચારા આ જીવોએ કેવા પ્રકારનું પાપ કર્યું હશે કે જેથી કરીને આખી લાઈફ સુધી આવી રીતે ઊભા ને ઊભા જ રહેવાનું, ક્યાંય બેસવાનું તો નહીં, અને ટાઢ તડકો વરસાદ આ બધું જ સહન જ કર્યા કરવાનું. આવા પ્રકારના પાપ કર્મો એના દ્વારા કેવા થઈ ગયા હશે. મારે આ જોઈને રાજી થઈએ તો આપણે પણ એવી યોનિની અંદર ઉત્પન્ન થવું પડે, એટલે એ સાવધાની આપણે અહીંયા રાખવાની છે. દેવલોકમાં ગયા પછી પણ એ સાવધાન નથી રહેતો તો ત્યાંથી પાછો પૃથ્વી પાણીને વનસ્પતિમાં એ બિચારો પટકાઈ જતો હોય છે, એટલે એમાંથી આપણે આપણા આત્માને બચાવી લેવાનો છે. કે ભાઈ ધીમે ધીમે કરતાં કેટલી મહેનત કરીને ઉપર જઈએ છીએ અને ઉપર ગયા પછી એક સાથે ગબડી પડાય છે હંમેશા. જેટલા ઊંચે જઈએ અને પછી નીચે પટકાઈએ તો એની વેદના વધારે થાય. માણસ પહેલા માળેથી પડે ને 15મા માળેથી પડે ઘણો ફરક પડે ઈજામાં. 15મા માળેથી પડે તો વધારે ઈજા થાય. બસ એવી જ રીતે આપણે પણ છેક મહેનત કરી કરીને મનુષ્યને દેવગતિ સુધી પહોંચીએ અને ત્યાંથી સીધા પૃથ્વી પાણી વનસ્પતિ એની અંદર પટકાઈ જવાય તો હાલત શું થાય. વળી પાછું નવેસરથી એકડે એકથી એકડો ઘૂંટવો પડે. એટલે કરુણા ભાવ, દુઃખી જીવોને જોઈને હૃદય દ્રવી જવું, માધ્યસ્થ ભાવ સૌથી કઠિન છે. મૈત્રી પ્રમોદ અને કરુણા આ હજુ સહેલા છે. માધ્યસ્થનો અર્થ થાય ઉપેક્ષા, ઉદાસીન ભાવ. મોક્ષ હંમેશા ઉદાસીન પરિણામથી થાય છે. એટલે ઉદાસીન પરિણામ કે જે તમને દ્વેષ બિલકુલ નહીં આવવો જોઈએ. સામાન્ય રીતે આ માધ્યસ્થ ભાવનું સ્થાન આજે નિંદાએ લઈ લીધું છે. બીજા લોકોની જે નિંદા કરે છે એ નિંદા કરવાનું કારણ એ છે એનામાં માધ્યસ્થ ભાવ નથી. કોઈ પણ જીવ ગમે તેટલા દોષવાળો હોય પણ એ દોષો એ બિચારો કર્મથી પરવશ છે એમ સમજીને એના તરફ પણ દયા લાવવાની છે. એના બદલે આપણે એનો તિરસ્કાર કરવા જઈએ તો કર્મ બંધાય. એટલે માધ્યસ્થ પણ શરત એ છે કે એકલો માધ્યસ્થ ભાવ ન ચાલે. માધ્યસ્થ ભાવની જોડે મૈત્રી પણ જોઈએ. આજકાલ વ્યવહારમાં માધ્યસ્થ ભાવ ઘણી જગ્યાએ જોવા મળે છે. ભાઈ એનું એ ફોડી લેશે, મારે કંઈ જોવું નથી એમ કરીને આપણે માધ્યસ્થ ભાવ રાખી દઈએ પણ પાછી મૈત્રી નથી. જ્યારે એ તકલીફમાં આવે તે વખતે સહાય કરવા માટે દોડી જવું એ મૈત્રી ભાવ છે. આપણા ભગવાન અનાહુત સહાયસ્ત્વમ, બોલાવ્યા વિના સહાય કરવા દોડી જાય. ચંડ કૌશિકે ભગવાનને બોલાવ્યા નહોતા, ઘોડાએ મુનિ સુરત સ્વામી ભગવાનને બોલાવ્યા નહોતા, વગર બોલાવે સહાય કરવા માટે દોડી ગયા. તો બસ આપણે પણ આવી જ રીતે સહાય કરવા માટે જ્યાં જરૂર છે ત્યાં દોડી જવાનું છે. એ વખતે એના દોષોને યાદ કરવાના નથી. કોઈના પણ દોષો પહેલા નંબરમાં જોવાના જ નથી, કારણ કે આ દોષો કોને દેખાય? જે આત્મામાં મિથ્યાત્વ હોય એને જ બીજા દોષો દેખાય. જેના આત્મામાં સમ્યક દર્શન હોય એને ક્યારેય કોઈનો દોષ દેખાય જ નહીં. સમ્યક દર્શન આવ્યું એટલે જીવ નૈગમ નયનો ભગવાન બની ગયો અને નૈગમ નયનો ભગવાન બન્યો એટલે દરેક જગ્યાએ પોઝિટિવ જ જુએ, ક્યાંય નેગેટિવ એની દ્રષ્ટિ જ ન હોય. બધે ગુણ જ જોયા કરે, દોષ કોઈ જગ્યાએ જુએ જ નહીં. પણ સમ્યક દર્શન આજકાલ આવે તો એ લાંબો સમય ટકતું નથી. પણ એક વખત પણ સ્પર્શના થઈ જાય તો પણ અમુક કાળની અંદર આપણો મોક્ષ ચોક્કસ થઈ જાય. એટલે આ જન્મની અંદર વધારે કંઈ પ્રાપ્ત ન થાય તો આ સમ્યક દર્શન પ્રાપ્ત થઈ જાય એવા પ્રકારનો પ્રયત્ન આપણો બધાનો હોવો જોઈએ. એટલે જ આપણે પરમાત્મા પાસે જ્યારે ચૈત્ય વંદન કરીએ છીએ ત્યારે સમ્યક દર્શનની વાત એક જ ચૈત્ય વંદનમાં કેટલી વખત કરીએ. લોગસ્ય બોલીએ આરુગ્ગ બોહિ લાભમ, ત્યાં બોધિના લાભની વાત કરી. નમુત્થુણમમાં બોહિ દયાણમ, ઉવસગ્ગહરમમાં તા દેવ દિજ્જ બોહિમ, જય વિયરાયમાં સમાહિ મરણમ ચ બોહિ લાભોવ, અરિહંત ચૈયાણમમાં બોઈલા ભવતી આયે આના ઉપરથી ખ્યાલ આવે કે આ સમ્યક દર્શન કેટલું ઇમ્પોર્ટન્ટ છે. કારણ કે આના વિના બધા એકડા વિનાના મીંડા છે. સમ્યક દર્શન નથી અને કોઈ દાન શીલ તપ ગમે તેટલો કરે પણ એ મોક્ષનું કારણ બનતો નથી. કારણ કે ખેડૂત હંમેશા વરસાદ આવે એના પહેલાં જો બીજ વાવે તો એને લાભ થાય, પણ બીજ જ ન વાવ્યું હોય ને વરસાદ અનરાધાર આવે કોઈ લાભ ન થાય. એમ આપણા આત્મામાં સમ્યક દર્શનનું બીજ ન વાવ્યું હોય અને તમે કરોડોનું દાન કરો, તમે જીવનભર બ્રહ્મચર્ય પાડો, તમે માસક સમાનના પારણે માસક સમાન કરો તો એવો લાભ ન થાય કે જે લાભ સમ્યક દર્શન પછી એક નવકારસીનું પચ્ચખાણ કરવાથી થાય. એટલે આ ગુણ એ મસ્ટ ઇમ્પોર્ટન્ટ છે અને એ ગુણ એને કેળવવા માટે આ બધી ભાવનાઓ એનાથી ભાવિત બનવું પડશે. કારણ કે આ ધર્મનું બીજ છે, ધર્મની શરૂઆત જ સમ્યક દર્શનથી છે અને એ સમ્યક દર્શન પૂર્વની અવસ્થાની અંદર આવા ભાવોથી જો આપણે ભાવિત થઈએ, કારણ કે ભાવના એ મનનો વિષય છે અને મન હંમેશા ગંદકી જ શોધ્યા કરતું હોય છે. મોટા ભાગે મનની અંદર સારા વિચારો એ બહુ ઓછો સમય ચાલતા હોય છે, ખરાબ વિચારો તે વધારે થતા હોય છે. પછી એ વ્યવસાયલક્ષી પણ વિચારો હોય, અર્થ અને કામ એના વિચારો વધારે ચાલે, ધર્મ અને મોક્ષ એના વિચારો બહુ જ ઓછા ચાલતા હોય. એટલે એ ગંદકી એ આપણે દૂર કરવાની છે. એ ગંદકી તો જ દૂર થશે કે અર્થમાં પણ પૈસાની જરૂરિયાત છે પણ જરૂરિયાત જેટલું થઈ ગયું એટલે બસ, અહીં તો કોઈને સંતોષ જ નથી. જેટલા પણ આવતા જાય એ હજુ વધારે ને વધારે મેળવવાનો પ્રયત્ન કર્યા જ કરે અને જ્યાં સુધી આ પરિગ્રહ સંજ્ઞા ન તૂટે ત્યાં સુધી એ સમતા ગુણ આવવાનો નથી. પુણ્યા શ્રાવકની સામાયિક સારી થઈ કારણ કે એની પરિગ્રહ સંજ્ઞા તૂટી હતી માટે એ સામાયિકમાં સમતા રાખી શકતો હતો. એક દિવસ પણ બાજુવાળાનું જરાક છાણ આવી ગયું તોય એના મનની અંદર અસમાધિ થઈ ગઈ, તો એને એક આટલા માત્રથી અસમાધિ થાય તો આપણો પણ પહેલો ગુણ ન્યાય સંપન્ન વિભવ છે. સૌથી માર્ગાનુસારીનો પહેલામાં પહેલો ગુણ ન્યાયોપાર્જિત દ્રવ્ય છે. એ ન હોય તો આપણું મન એ બેચેન જ રહેવાનું. એટલે મનની બેચેની એને દૂર કરવા માટે જેટલી પરિગ્રહ સંજ્ઞા તૂટે, ધન ઉપરની મૂર્છા જેટલી દૂર થાય, મમત્વ જેટલું દૂર થાય એટલી મનની નિર્મળતા વધે. નહીંતર એ મન સતત દુર્ધ્યાન જ કરાવ્યા કરશે. મોટા ભાગના જીવોમાં જોઈએ તો સતત આર્ત અને રૌદ્ર ધ્યાન જ કરતા હોય છે. મને સુખ કેવી રીતે મળે, સુખ મળ્યા પછી મારું ચાલ્યું ન જવું જોઈએ, આ બધા વિચારો એ આર્ત અને રૌદ્ર ધ્યાનના વિચારો છે. અને આ મન પહેલા નંબરમાં તો કેટલાય ભોગમાં મળતું જ નથી. અનંતકાળ આપણો એવો ગયો કે જેની અંદર આપણી પાસે મન હતું જ નહીં, નિગોદમાં મન નહોતું, પૃથ્વી પાણી અગ્નિ વાયુ વનસ્પતિમાં મન નહોતું, બે ઇન્દ્રિય તેન્દ્રિય ચૌરેન્દ્રિયમાં મન નહોતું, સમૂર્છિમ મનુષ્ય કે સમૂર્છિમ તિર્યન પંચેન્દ્રિયમાં પણ મન નહોતું. આજે મન મળ્યું છે, આ ઘણા ટાઈમે મળ્યું એટલે એની અંદર વધારે પડતો કચરો આપણે ભેગો કરીએ છીએ પણ એ કચરો ક્યાંય સંગ્રહ કરવા જેવો નથી. એટલે માધ્યસ્થ ભાવ એ સૌથી કઠિન છે કે બીજાના દોષ જોયા પછી પણ એની તરફ જરા પણ દુર્ભાવ ન થાય, દુર્ભાવ પણ ન થવો જોઈએ. આપણે એને કંઈ કહીએ નહીં એમ નહીં પણ એના તરફ દુર્ભાવ પણ ન થવો જોઈએ. પછી આપણો દીકરો દીકરી હોય તોય ન થાય, પાડોશીનો દીકરો દીકરી હોય તોય ન થાય, કોઈ પણ રસ્તામાં રખડતી વ્યક્તિ હોય એના તરફ પણ લેશ માત્ર પણ દુર્ભાવ ન થાય. કારણ કે એ એની કર્મની પરવશતા છે. એવા નિકાચિત કર્મો બાંધ્યા હોય કે નિકાચિત કર્મ ભોગવ્યા વિના છૂટકો જ નથી. ભગવાન જ્યારે વિચરતા હતા એવા સમયે પણ નંદીસેણ જેવાનું નિકાચિત કર્મ હતું તો એને પણ ભોગવવું પડ્યું, સંસારમાં આવવું પડ્યું. રોજ ભલે દસને ભગવાન પાસે દીક્ષા માટે મોકલતા હતા પણ આખરે પોતાનું તો પતન થયું. કર્મ નિકાચિત હતું, નિકાચિત કર્મને કોઈ મિટાવી શકતો નથી. એટલે કોઈ પણ સારો માણસ પણ કોઈક વખતે ખોટું કામ કરતો દેખાય તો તેવા સમયે પણ વિચાર એ કરવાનો કે એ આત્માને કેવા નિકાચિત કર્મનો ઉદય આવી ગયો હશે કે જેના કારણે એને આવું કાર્ય કરવું પડે છે. દુર્ભાવ નહીં બસ, એટલે એક પણ જીવ તરફ દુર્ભાવ નહીં. એટલે આ ચાર ભાવનાઓમાં મૈત્રી બધા તરફ, એટલે એનો અર્થ એ થયો કે જ્યાં પ્રમોદ ભાવ છે ત્યાં પણ મૈત્રી ભાવ જોઈએ, જ્યાં કરુણા ભાવ છે ત્યાં પણ મૈત્રી ભાવ જોઈએ, જ્યાં માધ્યસ્થ ભાવ છે ત્યાં પણ મૈત્રી ભાવ જોઈએ. કારણ કે એની તો ક્યાંય બાદ બાકી ન હોય. એટલે બધા જ મારા મિત્ર, તો બોલો ક્યાંય કોઈની જોડે સંકલેશ થાય જ કેવી રીતે? બધા મિત્ર જ હોય તો તમારા મનની અંદર કોઈના પણ તરફ ક્યાંય સંકલેશ ન થાય. કોઈ ગમે તેવો વર્તાવ કરે પણ આપણો મિત્ર છે, એટલે આપણે એને એના માટે દુઃખ લગાડવાનું હોય જ નહીં, ખરાબ લગાડવાનું હોય જ નહીં. જો આ આત્મસાત થઈ જાય, અને આ જીવ તરફના ભાવો છે, કારણ કે એ પૂતગલને એના તરફ મૈત્રી નથી કરવાની. મૈત્રી પ્રમોદ કરુણાને માધ્યસ્થ આ ચારેય ભાવો જીવ તરફ કરવાના છે. એટલે જ આપણે બોલીએ છીએ નવતત્વમાં, જીવાઈ નવપયત્થે જો જાણઈ તસ્સ હોઈ સંમતમ. જીવાદી નવ પદાર્થોને જે જાણે છે તેને સમ્યક દર્શન થાય છે. તો જાણવું એટલે શું? બસ એ જીવ અને અજીવ આ બે તત્વને જ્ઞેય જાણવા યોગ્ય કયા. પણ એ જીવને જાણવો એટલે શું? તો જીવને જાણ્યો ત્યારે કહેવાય કે જીવના 563 પ્રકાર એ તો છે, પણ આ પ્રત્યેક જીવો તરફનો મૈત્રી ભાવ, ગુણાધિક જીવો તરફનો પ્રમોદ ભાવ, દુઃખી જીવો તરફનો કરુણા ભાવ, દોષવાળા જીવો તરફનો માધ્યસ્થ ભાવ, આ જો આત્મસાત થાય તો જીવ તત્વને જાણ્યું કહેવાય. આ જો આત્મસાત ન થાય તો ખાલી ભણી ગયા, બોલી ગયા, ભાઈ જીવના 14 ભેદ, 563 ભેદ, 1, 2, 3, 4, 5, 6 ભેદો, પણ એનાથી આપણા આત્માને શું લાભ થયો? આપણા આત્માને આ પ્રકારના ભાવો, હવે તો તમારા બધાની મોટા ભાગે અહીં બધા મોટી ઉંમરવાળા છે, એટલે બધાએ હવે આ જ આત્મસાત કરવાનું છે. કારણ કે પરભવની અંદર આપણે જે લઈને જવાનું છે, ઘણા લોકો એવા હોય, આજે એક રત્ન સુંદર માર સાહેબનો સાંભળતો હતો તો એની અંદર એક પ્રસંગ એમણે બતાવ્યો કે કોઈ બીમાર હતું ને દીકરો બોલાવવા માટે આવ્યો, સાહેબ પિતાશ્રી બીમાર છે, આપ માંગલિક સંભળાવવા માટે પધારો. ગયા માંગલિક સંભળાવવા માટે, એક પાછળ દ્રષ્ટિ નહીં પડી હોય, પછી દીકરાએ કીધું સાહેબ મહારાજ આવ્યા છે, મહારાજ સાહેબ આવ્યા છે, હાથ જોડો માંગલિક સંભળાવે. એ નાલાયકને કેમ બોલાવ્યો? મરતી વખતના પણ આવા વિચારો, 5 મિનિટ પછી એનું મૃત્યુય થઈ ગયું, પણ એનું કારણ શું? આખા જીવન દરમિયાન સાધુ સાધ્વીની નિંદા કરી હોય તો આવી સ્થિતિ ઊભી થાય? એટલે આખા જીવન દરમિયાન આપણે પૈસો પૈસો જ કર્યું હોય તો છેલ્લા ટાઈમે પણ એ જ આવીને ઊભું રહેશે, અને આવશે તો આપણું શું થશે? આપણે એ વિચાર હવે કરવાનો છે. ભાઈ સમય બધાનો થઈ ગયો છે, મૃત્યુ ભલે નિશ્ચિત છે પણ અહીં બેઠેલા બધા આમાં તો કેટલાક તો 80 અપ પણ છે, તો આવા જે પણ હોય બધાને, એ બધાએ આ ભાવનાઓ, બસ એ ભાવનાથી મનને ભાવિત કરી દેવાનું છે. મનને ઉદ્યાન બગીચો બનાવવાનું છે, અને એ ગાર્ડન કેવી રીતે બને? આ 16 ભાવનાઓથી મન ભાવિત બને તો જ આ મન ગાર્ડન બને, નહીંતર આ 16 ભાવના સિવાય બધો જ કચરો છે, બધા ઉકરડા છે. એ ઉકરડો ક્યાંય મનની અંદર આવવો ન જોઈએ. એ આ તો જ શક્ય બનશે કે સતત જાગૃતિ રહેશે. થઈ જાય કોઈક વખતે કોઈના માટે 2 શબ્દ બોલાઈ પણ જાય, પણ તરત ધ્યાનમાં આવવું જોઈએ આ મેં ભૂલ કરી, મારે કોઈ જીવ માટે આવું ન બોલાય, આવું વિચારાય પણ નહીં. ઘણા લોકો કે ભાઈ હું એને કંઈ એમ બોલતો નથી, પણ મનમાં અકળામણ થાય છે, તો એ પણ ન થવી જોઈએ. કારણ કે એક દ્રષ્ટિએ વિચારો તો આખા દિવસની કેટલી સેકન્ડો થાય, 24 કલાક એના 60 ગુણો તો 1440 એટલી મિનિટો થાય, અને એને 60 ગુણો તો કેટલા થાય? તમારા હાથમાં એટલા કદાચ ડોલર હોય અને એમાંથી 10 ડોલર કોઈ ગુંડો પડાવી જાય તો બાકીના ડોલર સાચવવાની મહેનત કરો કે પછી ઓલા 10 લેવા દોડો? તો કોઈએ 10 સેકન્ડ માટે આપણું અપમાન કરી દીધું તો એ 10 સેકન્ડમાં આખો દિવસ ખરાબ જાય કે પછી ખાલી 10 સેકન્ડમાં પૂરું થઈ ગયું? બસ એ થવાનું થઈ ગયું, આપણું ગયું. હવે એની આપણે શા માટે ચિંતા કરવાની? જે હાથમાં છે એને ધ્યાનમાં રાખો ને. પણ મોટા ભાગે આવું રહેતું નથી. 10 સેકન્ડ પણ કોઈ આપણું અપમાન કરી ગયો, આખો દિવસ મનની અંદર એ ચાલ્યા જ કરે. કેવી રીતે ક્ષમતા આવશે? આ તો ભૂલવાનું જ છે, બધાને ભૂલતા જ જવાનું છે, ભૂલતા જ જવાનું છે, ભૂલતા જ જવાનું છે. ક્યાંય યાદ રાખવાનું જ નથી. આપણે વિતરાગ નથી, પણ કસાય હોય તો એ આપણો કેટલો હોય? તમે પાણીમાં લાઈન દોરો કેટલો ટાઈમ ટકે? બસ આનાથી વધારે આપણો કસાય ન હોય. આપણે તો કેટલાય વર્ષો સુધી કસાયો ચાલતા હોય. તો આત્માની મુક્તિ કેવી રીતે થાય? સમતા ગુણ એ આત્મસાત કર્યા વગર કોઈનું ઠેકાણું પડવાનું નથી. એક પણ જીવ એવો નથી કે સમતા વગર મોક્ષે પહોંચ્યો હોય. આજે પણ મહાવિદ્ય ક્ષેત્રમાંથી એક પણ જીવ સમતા વગર ત્યાં પહોંચતો નથી, ભાવિ અનંત કાળે પણ પહોંચવાનો નથી. કારણ કે જ્યાં સમતાનો ભંગ થાય ત્યાં નવો કર્મ બંધાય બંધાયને બંધાય, અને એ કર્મ બંધાયું એટલે એને ભોગવવા માટે નવો જન્મ લેવો જ પડે. અને આવી રીતે એ પરંપરા ચાલ્યા જ કરે. એટલે આ ગુણ આત્મસાત કરવા માટેની આ એક ચાવી છે કે જગતના સર્વ જીવો તરફ મૈત્રીભાવ, ગુણાધિક જીવો તરફ પ્રમોદભાવ, દુઃખી જીવો તરફ કરુણાભાવ, અને દોષવાળા જીવો તરફ માધ્ય સ્વભાવ. આ જીવ તરફ જગતમાં બે વસ્તુ દેખાય છે, જીવ અને જળ. તો જળ તરફ કયો ભાવ લાવવાનો? તો એ જે 12 ભાવનાઓ એનાથી ભાવિત થવાનું. કારણ કે પૂતગલ એ નાશવંત છે, શરીર પણ પૂતગલ છે, શરીર પણ નાશ પામવાનું છે. એટલે શરીર પણ મારું નથી તો બીજું મારું શું હોઈ શકે? માત્ર સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર, આ બધા ગુણો એ જ મારા છે. કારણ કે એ જ મારી સાથે આવવાના છે. હંમેશા મારું તેને કહેવાય કે જે કાયમ માટે મારી સાથે રહેવાનું હોય, મારાથી છૂટું ન પડવાનું હોય, એ મારું કહેવાય. હું એટલે આત્મા, અને મારું એટલે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર વગેરે જે અનંત ગુણો છે એ જ મારા છે, બાકીનું કંઈ જ મારું નથી. એટલે મારે આ ક્ષમતા દ્વારા કરીને મારા પોતાના ઘરે પહોંચવું છે. આપણું પોતાનું ઘર વ્યવહારમાં બોલાય દુનિયાનો છેડો ઘર. માણસ ગમે ત્યાં ગયો હોય છેવટે પોતાના ઘરે પહોંચે, પણ અહીં આપણને આપણું ઘર જ યાદ નથી આવતું. કારણ કે હજુ રખડપટ્ટીનો થાક જ નથી લાગ્યો, અને થાક નથી લાગ્યો એટલે જ એમ થાય કે આ વર્ષે સ્વિટ્ઝર્લેન્ડ જવું છે, આવતા વર્ષે આ દેશમાં જવું છે, પછીના વર્ષે આ દેશમાં જવું છે. કેમ ભાઈ બધે જવાનું મન કેમ થાય છે? કઈ જગ્યા એવી છે કે આપણે ગયા ન હોઈએ? 14 રાજલોકનો એક પ્રદેશ એવો નથી કે જ્યાં આપણો આત્મા ગયો ન હોય. એક વાર નહીં, અનંત વાર ગયો છે. અને જોવાનું પણ શું, બધાનું એઠું જ જોવાનું ને, બાકી શું? જેમ દુનિયાની એઠ આપણે આપણી એઠ તો પીએ, પણ દુનિયાની એઠ આપણે પીએ છીએ. જે શ્વાસ લઈએ છીએ શું છે? દુનિયાની એઠ જ છે ને. બીજાએ છોડ્યો ને આપણે લીધો. બધી બાબતમાં જેટલું પણ થાય છે એ આખી દુનિયાની એઠ જ છે. એમ આ બધું આખી દુનિયા ત્યાં કને બધા લોકો જઈ આવ્યા છે, ત્યાં પાછા આપણે જઈએ છીએ, અને એમાં જોવાનું તો કાંઈ છે જ નહીં. ખાલી સ્થાવર જીવો એનું જુદું જુદું સ્વરૂપ જોવાનું છે, બસ આના સિવાય કંઈ નથી. તમે દુનિયાના કોઈ પણ ખૂણામાં જાઓ, 5 સ્થાવર જીવોના સૌંદર્ય સિવાય કંઈ જોવા મળવાનું નથી. આ જ જોવા માટે લોકો જાય છે, એને ખબર નથી કે હું આ સ્થાવર જીવોનું સૌંદર્ય જોવા જાઉં છું અને તે સમયે મારું આયુષ્ય બંધાઈ ગયું તો મારે આ સ્થાવરમાં જ જવું પડશે. એટલે જ આપણે બોલીએ છીએ, કાળ બહુ સ્થાવર ગ્રહી, ભમિયો ભવમાહી, વળી વિકલેન્દ્રિયમાંહી વસ્યો પણ સ્થિરતા નહીં ક્યાંહી, તિર્યંચ પંચેન્દ્રિયમાંહી દેવ કર્મે હું આવ્યો, કરી કુકર્મ નરકે ગયો પણ તુમ દર્શન નવી પાયો, એમ અનંત કાળે કરી પામ્યો નર અવતાર, હવે જગતારક તું મળ્યો ભવજલ પાર ઉતાર. કેટલું ફરી ફરીને આવ્યા ત્યારે આ મળ્યું, અને આ મળ્યું એટલે જાણે કે મેં આને ભોગવ્યું જ નથી, અને એ રીતે ભોગવટા માટે બેસી જાય તો શું હાલત થાય. એટલે પાંચ સ્થાવર જીવોના સૌંદર્ય સિવાય આ દુનિયામાં કાંઈ જોવાનું ન હોય. પૃથ્વીકાયનું સૌંદર્ય એટલે પર્વતો પહાડો ગુફાઓ, અપકાયનું સૌંદર્ય એટલે નાયગરાના ધોધ વગેરે, અગ્નિકાયનું સૌંદર્ય એટલે હમણાં ગયેલી 4 જુલાઈ, એમાં આ 150 વર્ષમાં ઉજવણીમાં જે પણ થયું ફાયરવર્ક, વાયુકાયનું સૌંદર્ય એટલે હિલ સ્ટેશનો, અને વનસ્પતિકાયનું સૌંદર્ય તો તમારી ચારે બાજુ છે ને, બધી જગ્યાએ એ રીતે જોવા મળે, અને એને જોઈને રાજી થઈએ એટલે ત્યાં જવાનું કર્મ બંધાય. અનંત કાળથી આપણે આ રીતે ફરી રહ્યા છીએ. આપણને આપણું ઘર યાદ આવવું જોઈએ કે જે ઘર કોઈ દિવસે કોઈ ખાલી જ ન કરાવે. આપણું ઘર એવું હોવું જોઈએ કે ઘરમાં કોઈ પ્રકારનો ઉપદ્રવ ન જોઈએ. તમારું અહીં કને 5 મિલિયનનું ઘર હોય અને કોઈ 1 મિલિયનમાં આપવા તૈયાર થઈ જાય, પણ એક એક ભાઈ આમાં ભૂત પ્રેત આવે છે, તમારા 1 જ મિલિયન તમારે લઈશું, વધારે નથી જોઈતા, તો આપણે લઈએ નહીં. એટલે એ ઘર એવું જોઈએ, શિવમ અયલમ અરુવમ અનંતમ, આ આપણું ઘર છે. અચલ એટલે સ્થિર, એના બધા પાયાને બધા મજબૂત હોવા જોઈએ. રોજ રોજ ડગમગ થાય તો શું કરવાનું. એવી જ રીતે હા, રોગ વગરનું હોવું જોઈએ. રોગ વગરનું ઘર એટ કોને કહેવાય? એક દિવસ પ્લમ્બરને બોલાવવો પડે, એક દિવસ ઇલેક્ટ્રિશિયનને બોલાવવો પડે, એક દિવસ પહેલાંને બોલાવવો પડે, રોજે રોજ આ કરવું પડે, તો એક રોગવાળું ઘર કહેવાય. એ આપણે ન લઈએ. એમાં મોક્ષનું ઘર પણ એવું જ છે, ક્યાંય ઉપદ્રવ જ નહીં, એક પ્રકારનો ઉપદ્રવ જોવા ન મળે, અને સ્થિરતા અનંત કાળ સુધી તમને કોઈ ખાલી ન કરાવે. અહીં તો તમે ખાલી નહીં કરો તોય કર્મસત્તા ખાલી કરાવશે, ભલે તમે ગમે તેટલા મિલિયન ખર્ચ્યા હોય, પણ કર્મસત્તા એ તમારો સમય પૂરો થશે એટલે આ ઘરમાંથી તમારી અકાલપટ્ટી કરી દેશે. ત્યાંથી કોઈ દિવસે અકાલપટ્ટી જ ન થાય એવા પ્રકારનું ઘર, અને કોઈ રોગ નહીં, શરીર જ ન હોય એટલે રોગ જ ન હોય, અને લોંગ લાસ્ટિંગ અનંત કાળ સુધી રહે, અને એ સુખમાં કોઈ પીડા પણ નહીં. અહીંના તો બધે પીડાજન્ય છે. તમે આજે ગાડી લાવ્યા અને સ્પેરપાર્ટ બગડી ગયો તો દુઃખી, ત્યાં તો આવું કોઈ દિવસે થાય જ નહીં. એટલે આવું આપણું પોતાનું ઘર છે, એ ઘરને યાદ કરીને એ ઘરમાં સમતા સિવાય પહોંચી ન શકાય. એટલે સમતા ગુણ એને આપણે આત્મસાત કરવાનો છે. આજે પણ એવા મહાપુરુષો છે કે જે અદ્ભુત સમતાના સ્વામી હોય, વર્તમાન ગચ્છાધિપતિ રાજેન્દ્ર સુરી મહારાજ એ આવા જ સમતા ગુણવાળા છે. કોઈ મહાત્માએ પૂછ્યું, સાહેબ તમે છેલ્લો ગુસ્સો ક્યારે કર્યો હતો? જવાબ નહીં આપ્યો, પણ પાછો વિહારનો સમય થયો ત્યારે પૂછ્યું કે અમારા પ્રશ્નનો જવાબ બાકી છે. ત્યારે એમને કહ્યું, ભાઈ મને અવધિ જ્ઞાન પણ નથી કે જાતિ સ્વરણ જ્ઞાન પણ નથી, હું તમને કહું કે ગયા ભાવમાં મેં છેલ્લે ક્યારે ગુસ્સો કર્યો હતો. 94 યર્સ ઓલ્ડ, 94 યર્સમાં એક પણ વખત ગુસ્સો નથી કર્યો. આવી સમતા ગુણના સ્વામી આજના દિવસે પણ છે, એની ઓરામાં જઈને બેસીએ તોય આપણને આવી સમતા પ્રાપ્ત થાય, પણ એનું સતત સાનિધ્ય જોઈએ તો થાય. ભગવાન એનો મૈત્રીભાવ કેવો ઉત્કૃષ્ટ કોટીનો. સંવસ્ત્રણમાં બધા જાતિ વયરવાળા પ્રાણીઓ પણ બાજુ બાજુમાં બેસીને ભગવાનની દેશના સાંભળે, કેવી સમતા હશે એ જીવોમાં, કે જે જાતિ જ એવી હોય કે એકને જોઈને આમ વયર ઉછળી પડે અને ત્યાં પણ સમતા. તો આપણે કેમ ન રાખી શકીએ? પશુઓ પણ રાખી શકે તો આપણે કેમ ન રાખી શકીએ? એટલે એ લક્ષ્ય નક્કી કરવાનું છે. આ ગ્રંથ એનું ધ્યેય એક જ છે, સમતાને લક્ષ્યમાં રાખવાની. સમતા કીથી ક્યાંય આપણે આઘા પાછા ન થવા જોઈએ. એ સમતા એટલે સુખમાં રાગ પણ નહીં ને દુઃખમાં દ્વેષ પણ નહીં. દુઃખમાં દ્વેષ ન હોય પણ સુખમાં રાગ હોય તો એ સમતા ન કહેવાય. ક્યાંય રાગ દ્વેષ કંઈ નહીં. ત્રાજવાના બંને પલ્લા સરખા હોય, બસ એવા પ્રકારનું અહીં જોઈએ. કોઈ તમારી નિંદા કરે કે કોઈ પ્રશંસા કરે, બંને તરફ એક સરખો મૈત્રી ભાવ હોય. એટલે શાંતિનાથ ભગવાનના સ્તવનમાં કે માન અપમાન બેઉ સમ ગણે, આ બંનેને સરખા ગણવાના છે. કારણ કે આખરે બંને સબ પૂતગલ કી બાજી, જે માન છે એ તમારા યશનામ કર્મના પૂતગલો છે, જે અપમાન છે તે અપયશનામ કર્મના પૂતગલો છે. આખરે છે તો પૂતગલ જ, તો પછી આપણે એનાથી શા માટે દુઃખી થવાનું? એટલે ભલે કોઈ આપણું નામ લઈને બોલે, તે સમયે પણ વિચારવાનું કે આ નામ એ મારા આત્માનું નથી, આ શરીરનું નામ છે, અમુક કાળ માટે અપાયેલું નામ છે, એમાં હું શા માટે દુઃખી થાઉં છું? એટલે આવી રીતે મનને વારંવાર સમજાવવું પડશે. જો એ મનને સમજાવીએ તો જ સમતા ગુણ આત્મસાત થાય, એના વિના આ ગુણ આત્મસાત ન થાય. એટલે જેમ જીવ તરફ આ ચાર પ્રકારની ભાવનાઓથી ભાવિત થવાનું છે, એમ પૂતગલ તરફ પણ ક્યાંય રાગ ન થઈ જાય એની એટલી જ કાળજી રાખવાની છે. કારણ કે નવમાંથી દેખાય છે બે, જીવ અને જળ, આના સિવાય બીજા સાતમાંથી એકે તત્વો દેખાતા નથી. જીવ અને જળ દેખાય છે, જે દેખાય ત્યાં રાગદ્વેષ થાય, અને જ્યાં રાગદ્વેષ થાય ત્યાં સંસાર વધે. હરિભદ્ર સુરી મહારાજ એમ કે ભાઈ તમે ધર્મ કોને કહેવાય? તો કે જે કરવા દ્વારા તમારા રાગદ્વેષ ઓછા થાય એને ધર્મ કહેવાય, જે કરવા દ્વારા તમારા કષાયો ઓછા થાય એને ધર્મ કહેવાય. આપણે ધર્મ ક્રિયાને ધર્મ સમજી બેઠા છીએ, એટલે આપણને પ્રોબ્લેમ થાય છે. ધર્મ ક્રિયા એ ધર્મ નથી, ધર્મ ક્રિયા એ ધર્મ તરફ આપણા આત્માને આગળ લઈ જાય છે. એ ધર્મ ક્રિયા દ્વારા સંજ્ઞાઓ તૂટે તો ધર્મ થાય, સંજ્ઞાઓ ન તૂટે તો એને ધર્મ ક્રિયા કહેવાય, ધર્મ ન કહેવાય. એટલે જે દાન નામનો ધર્મ ત્યારે કહેવાય આપણી પરિગ્રહ સંજ્ઞા તૂટે, શીલ નામનો ધર્મ ત્યારે કહેવાય જ્યારે મૈથુન સંજ્ઞા તૂટે, તપ નામનો ધર્મ ત્યારે કહેવાય કે આહાર સંજ્ઞા દૂર થાય, અને ભાવ ધર્મ ત્યારે કહેવાય કે ભય સંજ્ઞા દૂર થાય. આ ઊભા હોય 80-85 વર્ષની ઉંમરમાં પણ વિજાતીયને જોઈને મન બગડતું હોય, ભલે કાયાથી કંઈ ન કરે પણ મન બગડતું હોય, તો એ મૈથુન સંજ્ઞા ઊભી છે. એટલે જ આપણે કંઈ આશા જીવનની જાય પણ વિષયા અભિલાષા નવા માટે, વિષયોની અભિલાષા મનની અંદર જો ઉત્પન્ન થયા કરતી હોય તો એ સંજ્ઞા ઉપર કંટ્રોલ નથી કર્યો, આપણે એના ઉપર કંટ્રોલ કરવાનો છે. ધર્મ તો થશે કે આ ચારે સંજ્ઞાઓ ઉપર જો કંટ્રોલ આવશે તો ધર્મ થશે. અને આ ચાર સંજ્ઞા અનાદિકાલીન છે, દરેક ગતિની અંદર કોઈને કોઈ સંજ્ઞાનું પ્રધાનપણું છે. નરક ગતિની અંદર તમારી જે સંજ્ઞા છે તે આપણે આહાર ભય મૈથુન પરિગ્રહ આમાં કંઈ ભય સંજ્ઞા છે, કારણ કે નરકના જીવો પરમાધામીથી સતત ભયભીત રહ્યા કરે કે આવનાર તકલીફો એનાથી ભયભીત રહે. એવી રીતે તિર્યંચ ગતિ એમાં પરિગ્રહ સંજ્ઞા નહીં, તિર્યંચ ગતિની અંદર આહાર સંજ્ઞા વધારે હોય, મનુષ્ય ગતિમાં મૈથુન સંજ્ઞા વધારે હોય, દેવગતિમાં પરિગ્રહ સંજ્ઞા વધારે હોય. જેમ જેમ લાભ વધતો જાય તેમ તેમ લોભ વધતો જાય, લાહા લોહો વઢઈ. સૌથી વધારે શ્રીમંત દેવો છે, એટલે દેવોને પરિગ્રહ સંજ્ઞા વધારે હોય. પહેલાં દેવલોકના ઇન્દ્રને એમ લાગે કે બીજા દેવલોકના ઇન્દ્ર પાસે મારા કરતાં ઘણું છે, એના કરતાં ત્રીજા દેવલોકના ઇન્દ્રની એને ઈર્ષ્યા થાય. એટલે એ રીતે બધામાં આ સંજ્ઞાઓ એ આપણા આખા ભવને બગાડી નાખે છે. એટલે આ પૂતગલ તરફની જે 12 ભાવનાઓ છે બધું જ નાશવંત છે. આમાંનું જે પણ અત્યારે આપણી પાસે છે એ બધું જ નાશ પામવાના સ્વભાવવાળું છે. રાત્રે ઊંઘમાં સ્વપ્ન આવે, સવારે ઉઠીએ ત્યારે કંઈ ન હોય, અને અત્યારે જે દેખાઈ રહ્યું છે એ આંખ મીચાશે પછી કંઈ નહીં હોય, પછી આપણી દુનિયા બદલાઈ ગઈ હશે. મૃત્યુ થયા પછી આપણી દુનિયા આખી એ બદલાઈ જશે. એટલે જેને જોઈને આપણે રાજી થઈએ છીએ કે જેના માટે આપણે સંગ્રહ કરીને રાખીએ છીએ, આ બધું જ આપણે છોડી દેવાનું છે, આ બધું જ નાશવંત છે. એના માટે આપણે મહેનત કરીએ છીએ કે જે આપણે કાયમ માટે ભોગવવાનું નથી, આપણું આયુષ્ય છે ત્યાં સુધી પણ તે વખતે પણ અંતિમ અવસ્થા કેવી હશે એ આપણે કોઈ જાણતા નથી કે કેવી સ્થિતિની અંદર હોય. કોઈ 500 કરોડનો માલિક હોય કે ગમે તેટલા પૈસા હોય પણ વેન્ટિલેટર પર હોય એવા સમયે એના મનમાં કેવી વેદના થતી હશે કે જીવન દરમિયાન આટલા પૈસા હતા તો એ સારા કામો કર્યા નહીં, હવે સારા કામ કરવાનો વિચાર આવે પણ કરે કેવી રીતે, એ સિચ્યુએશન જ એવી નથી કે કંઈ કરી શકે, બોલીએ ન શકે, કંઈ ન કરી શકે. એટલે જેટલું પણ આપણી હાજરીની અંદર સારા કામો થાય એટલા કર્યા જ કરવાના, અને ક્યાંય મોહ નહીં, ક્યાંય મમત્વ નહીં. કારણ કે આ સાયન્સ તો નવી નવી શોધો કર્યા જ કરશે અને એને જોઈને લોકોને મોહ જાગે, આ જો કેવું સરસ બનાવ્યું છે, તો આ આ પણ નાશ જ પામવાનું છે. આ બધું ભગવાન જાણતા હતા, ભગવાને આપણને કહ્યું નથી. ભગવાન તો કેવળ જ્ઞાની હતા, કોમ્પ્યુટર પણ ખબર હતી ને મોબાઈલ પણ ખબર હતી, એ નહોતા બોલ્યા કારણ કે એનાથી આપણું અહિત થવાનું હતું, એટલા માટે નહોતા બોલ્યા. અને આજકાલ આપણે જેમ જેમ સાધનો આવતા જાય તેમ તેમ આપણા બધાનો સમય એની પાછળ જતો જાય છે. આપણા બાળકો પણ ઓલા મોબાઈલ હાથમાં ન હોય ત્યાં સુધી ખાવાની શરૂઆત જ ન કરે, એને અડધા કલાક સુધી એના હાથમાં મોબાઈલ પકડાવી રાખો પછી એ ખાતા હોય, કેવો સમયનો દુર્વ્યય થઈ રહ્યો છે. અને એને હવે કોઈ રોકી શકે એમ પણ નથી, એવી સ્થિતિ છે. આપણે જ આપણી જાત ઉપર કંટ્રોલ કરવાનો છે કે ભાઈ હું છોડીશ તો અહીંયા કંઈક થશે, એનું એ રીતે થશે. એટલે અનિત્ય, બધું જ નાશવંત છે, કાંઈ પણ રહેવાનું નથી. જો શરીર જ નાશવંત છે તો પછી બીજા બધાનો શું અર્થ છે? એટલે આ અનિત્ય ભાવનાથી ભાવિત થવાનું કે જેથી ક્યાંય રાગ જ ન થાય, મોહ જ ન જાગે, એમ અશરણ. આ દુનિયાની અંદર દુઃખ કે મરણ આવે ત્યારે કોઈ કોઈનું શરણ નથી. દુઃખ આવે આપણું દુઃખ કોઈ લઈ ન શકે. એક વખત એવું બનેલું, કાલસૌરી કસાઈ એનો દીકરો, એની બહુ સેવા કરતો હતો પણ બહુ સેવા કરવા છતાંય પિતાને સંતોષ નહોતો થતો. અભયકુમારને પૂછ્યું શું કરું, આટલી સેવા કરું છું પણ પિતાજીને આનંદ નથી થતો, તો કે કાંટાની સૈયા એના ઉપર સુવાડી દે તો એને સંતોષ થશે. કારણ કે જે વિષ્ટામાં જ આડોટતો હોય એને દૂધપાકમાં ક્યાંથી આનંદ આવે, એને આ જ જોઈએ. અને જેવો કાંટાની સૈયા ઉપર સુવડાવ્યો તો ઘસ ઘસાટ ઊંઘી ગયા, અને આયુષ્ય પૂરું થયું ત્યારે એના સગા સંબંધીઓએ કહ્યું ભાઈ હવે પિતાનો ધંધો ચાલુ રાખજે. ત્યારે એને કહ્યું ના ભાઈ, આ તો પાપનો ધંધો હતો, કસાઈ હતો, 500-500 પાડાની રોજ હિંસા કરે, આવું પાપ મારે નથી કરવું, પાપથી તો દુઃખ આવે. સગા સંબંધીઓએ કીધું કે અમે તારા દુઃખમાં ભાગ પડાવશું. એ કેમ છે, બાજુમાં કુહાડો પડ્યો તો કુહાડો પોતાના પગ ઉપર લગાવી દીધો અને બધાને કીધું મને બહુ વેદના થાય છે, મારી વેદનામાં ભાગ પડાવો. કોઈ ના પડાવી શકે, દુઃખ વખતે કોઈ કોઈનું શરણ નથી. કારણ કે આપણા પોતાના કર્મના કારણે આવેલું દુઃખ છે એ આપણે જ ભોગવવાનું છે, એ બીજો કોઈ ભોગવવા માટે ના આવે. અને એ જો થતું હોત તો આપણે બધા ક્યારનાય મોક્ષે પહોંચી ગયા હોત. કારણ કે દરેક તીર્થંકર પરમાત્માઓ એવી ભાવના ભાવી મારું ચાલે તો જગતના બધા જીવોને મોક્ષે પહોંચાડી દઉં. અને એ જ તીર્થંકર પરમાત્મા જ્યારે શ્રેણી માંડે, ક્ષપક શ્રેણી માંડે, એવા ટાઈમે એવી પ્રચંડ વિશુદ્ધિ હોય કે એ વિશુદ્ધિમાં જગતના બધા જ જીવો પોતાના બધા જ કર્મો આમાં એના હવાલે કરી દે તો બધા જીવોના બધા કર્મો બળીને ખાક થઈ જાય, તો બધા જ મોક્ષે પહોંચી જાય. પણ આવું થાય નહીં, દરેકે પોતાના કર્મ પોતાને જ ભોગવવાના છે. તમે ભલે આખા પરિવાર માટે કર્યું હોય, માલ પરિવાર આખો ખાશે, માર તમારે જ ખાવાનો છે, મજા બધા કરશે, સજા આપણે જ ભોગવવાની છે, એ કરતી વખતે આપણને આ વિચાર નથી આવતો. અને એટલે હોંશે હોંશે આપણે બધું કરતા હોઈએ છીએ. અનિતિ, પ્રપંચ, આ બધું જે થાય છે એના કારણે આપણો સંસાર ઘણો વધે છે. એટલે અશરણ ભાવ એ છે, ભાઈ દુઃખ આવે ત્યારે કોઈ કોઈનું શરણ નથી, એમ મરણ આવે ત્યારે પણ કોઈ કોઈનું શરણ નથી. મરણથી કોઈ બચાવી ન શકે. અનાથી મુનિ ચારિત્ર ગ્રહણ કર્યું અને શ્રેણિક મહારાજાએ પૂછ્યું, ભાઈ આવી ભર યુવાનીમાં આટલું સરસ તારું શરીર અને કેમ ચારિત્ર ગ્રહણ કર્યું? હું અનાથ છું, તારા માથે હું તો નાથ બેઠો છું, કારણ કે રાજા હતો, હું તો નાથ છું, તું શા માટે ચિંતા કરે છે? હું તારા માટે નાથ બનીશ. ત્યારે કહ્યું, તમે પોતે જ અનાથ છો, તમે મારા નાથ કેવી રીતે બની શકો? કારણ કે તમારું એ મૃત્યુ તો આવવાનું જ છે, એ મૃત્યુને કોઈ રોકી શકતું નથી. જગતની અંદર જેટલા પણ જીવો થઈ ગયા અને મરણ થાય, શોક સભામાં આપણે બોલતા પણ હોઈએ છીએ કે ન પૂરાય તેવી મોટી ખોટ પડી છે, આવું આપણે મોટા ભાગે બોલતા હોઈએ છીએ, અને બધાની બધી ખોટ પૂરાઈ ગઈ છે. કોઈ દિવસે એવું નથી થયું કે ભાઈ કોઈની ખોટ ન પૂરાઈ હોય. જે પણ ગયા એ બધાની ખોટ પૂરાઈ જ જાય છે. એટલે આપણે એમ સમજતા કે ભાઈ હું હોઈશ તો આ બધું થશે, કે દીકરા માટે આટલું કંઈક કરીને જાઉં તો પછી દીકરાને તકલીફ ન પડે. દીકરો એનું કર્મ લઈને આવેલો છે. એટલે તમે ગમે તેટલું આપીને જશો, હવે એની પાસે એનું પાપ કર્મ જ હશે, એ બધું ખલાસ કરી નાખશે, કાંઈ વધશે નહીં. અને ધારો કે એનું પુણ્ય કર્મ હશે, તમે નહીં મૂકી ગયા હો તોય અનેક ગણું કમાઈને એક મજા કરશે. એટલે કોઈની ક્યાંય ચિંતા કરવાની જરૂર નથી, એ બધી જ ચિંતા કર્મ સત્તા કરે છે. કારણ કે એ સમજે કોને શું આપવાનું છે, એ બધું કર્મ સત્તા, એનો હિસાબ કિતાબ એ બધો બરાબર કરે છે. એટલે આપણે આપણા માટે વિચારવાનું કે મરણ વખતે મારા માટે કોઈ શરણરૂપ નહીં થાય. એ શરણરૂપ જો કોઈ હોય તો માત્ર દેવ, ગુરુ અને ધર્મ છે. બસ આના સિવાય કોઈ શરણ તમને નહીં આપી શકે. દેવ, ગુરુ અને ધર્મ શરણ માટે એટલા માટે કહેવાય કે અંત સમયે જો એનું સ્મરણ થયું તો નક્કી સદગતિ જ આપશે. અને સદગતિની અંદર પણ તમે છેક ચારિત્ર ધર્મ સુધી પહોંચી શકો એવી બધી અનુકૂળતા એનાથી પ્રાપ્ત થશે. ઘણા લોકોને તો અત્યારે જેમ લાગે કે ભાઈ દીક્ષા, ના ના દીક્ષા તો નથી લેવી, અરે બીજા ભવની વાત કરીએ, તો બીજા ભવમાં પણ આવું લોચ કરવાનો, વિહાર કરવાનું, આવું કષ્ટ નથી જોઈતું. ઘણા લોકો આવા વિચારવાળા પણ હોય, ના ના આવી દીક્ષા હોય તો નથી જોઈતી. તો પછી આવું જીન શાસન એ મળે જ નહીં. હંમેશા નિયમ છે કે જીન શાસન તો જ મળે, કે શાસન મળ્યું અને એ શાસનનો તમે સદુપયોગ કરો. એ શાસન મળ્યા પછી જેટલી શાસનની સેવા થાય એટલી શાસનની સેવા કરીએ તો શાસન મળે, નહીંતર શાસન ન મળે. એટલે જે વસ્તુનો દુરુપયોગ કરીએ એ કર્મ સત્તા પછી આપતી નથી. પૈસો અત્યારે હોય દુરુપયોગ કર્યો, બીજા ભાવમાં દરિદ્ર કુળની અંદર એકદમ ગરીબીની અંદર ચાલ્યા જવું પડે. એમ અત્યારે બે આંખ સારી છે અને એનો જૈણા ધર્મ વગેરે પાડવા માટે સદુપયોગ કરવાના બદલે પિક્ચરો જોવામાં અને એવી રીતે જ જો સમય પસાર કર્યો તો આંખ જ નહીં આપે કર્મ સત્તા. એ કે ભાઈ હું તને આપીને શું કરું, તું સદુપયોગ નથી કરતો, માટે નહીં મળે. એટલે અશરણ, આ દુનિયામાં કોઈ કોઈનું શરણ નથી, બધા દુઃખી જ છે. તમે કદાચ તમારું દુઃખ બીજા કોઈને કહો, બીજો તમારી પાસે વર્ણન કરશે, તમે વધારે દુઃખી થશો, કારણ કે એ પણ દુઃખી જ છે. એટલે શરણરૂપ માત્ર ગુરુ ભગવંતો, તમે એમની પાસે જઈને વાત કરો તો તમને કર્મનો સિદ્ધાંત સમજાવે, ભાઈ આ જે તકલીફ આવી છે એનું કારણ પૂર્વજન્મમાં તારાથી આવા પ્રકારના કર્મો થયા હશે, માટે આ તકલીફ આવી છે, આ જન્મમાં તું આ પ્રકારની આરાધના કર તો એમાંથી મુક્ત થઈશ, એમ કરીને એ સમજાવવાનો પ્રયત્ન કરે. પણ સંસારી જીવો જ એકબીજાનું દુઃખ એ રીતે બોલ્યા કરશે તો વધારે દુઃખી થવાશે. સંસારમાં દુઃખ હોય જ, બધાને હોય, કોઈ પણ દુઃખ વગરનો માણસ કદાપી ન હોય. કારણ કે જીવનમાં જેમ સુકૃત થાય એમ દુષ્કૃતો પણ સતત ચાલું ને ચાલું જોઈએ. આપણે ગમે તેટલું ઊંચું શ્રાવક જીવન જીવીએ પણ ખાવા માટે રોટલી તો જોઈશે જ, અને એ કરવા માટે તમારે હિંસા કરવી જ પડશે, એ પાપ છે, એના ઉદયકાળે દુઃખ આવવાનું જ છે. ધર્મ ભલે કર્યો એના કારણે પુણ્ય, પણ એની અનુકૂળતા, પણ અનુકૂળતાની જોડે જોડે આવી પ્રતિકૂળતાઓ વચ્ચે વચ્ચે આવ્યા જ કરવાની છે. એટલે પ્રતિકૂળતામાં દુઃખી નથી થવાનું, પ્રતિકૂળતામાં ક્ષમતા રાખવાની છે અને એનો નિકાલ કરવાનો છે, કર્મનો નિકાલ કરવાનો છે. એટલે ક્ષમતા એ અતિ ઇમ્પોર્ટન્ટ છે. એટલે દરેક વખતે આને ઘૂંટવાની છે. આખો ગ્રંથ, એ આખો એ ગ્રંથ ક્ષમતા ગુણ કેવી રીતે પ્રાપ્ત થાય એના માટેનો જ આ ગ્રંથ છે. અને એ ક્ષમતા આવ્યા પછી ટકવી પણ જોઈએ. માત્ર તે વખત પૂરતી હોય અને પછી ન હોય, ઘણી વખત કોઈની સામે આપણે બોલી ન શકતા હોઈએ એટલે સહન કરી લઈએ, એ ક્ષમતા નથી. મનમાં પણ એની તરફ લેશ માત્ર પણ દુર્ભાવ ન થાય એ ક્ષમતા છે. મન પણ બિલકુલ બગડે નહીં. એટલે મનને આપણે મલિનતા, મનનો પહેલો દોષ મલિનતા છે, અને મલિનતા તો જ દૂર થાય કે આ મનને 16 ભાવનાઓની અંદર આપણે રમતી રાખીએ તો જ દૂર થાય, એના વિના એ દૂર ન થાય. એટલે આવતીકાલે આપણે બીજી ભાવનાઓની પણ વાત કરીશું. બોલો, કોઈના કંઈ ક્વેશ્ચન હોય તો બોલો. જો શાસનની સેવા તન મન ધન સમય સંપત્તિ બધી રીતે થાય. તમે ધારો કે શરીર દ્વારા કોઈ પણ શાસનના બીજા સંઘના કામો હોય એની અંદર તમે શરીરથી કરો. ધારો કે આયંબિલની ઓળી ચાલી રહી છે અને એવા સમયે તમે શરીરથી પીરસવા માટે આવો તો એક પ્રકારની સંઘની સેવા થઈ, શાસનની સેવા થઈ. એવી જ રીતે ક્યાંય સારું બોલીને સંઘ માટે, શાસન માટે બોલીને જેની બોલવાની શક્તિ હોય એ રીતે શાસનને ઉપયોગી થાય. મનથી સારું વિચારીને થાય, સમય આપીને થાય, સંપત્તિ આપીને થાય, જ્યાં જે પણ જરૂર હોય એ સમયે આપણે એ રીતે કરી શકીએ.
બોલો. એક વાત કરી કે આપણે જે નિકાચિત કર્મ હોય
ઉદયમાં
આવે, પ્રહારીનો જે દ્રષ્ટાંત આવે છે,
નિકાચિત જે કર્મ હોય એ કર્મ અવશ્ય ભોગવવું જ પડે એ આપણે વાત કરી. તો કે દ્રઢ પ્રહારી, એને 4 હત્યાઓ કરી હતી તો એને એનું કર્મ કેમ નહીં ભોગવવું પડ્યું એમ. હવે એમાં એવું છે કે દ્રઢ પ્રહારીનું જે કર્મ હતું એ નિધત્ત કક્ષાનું હતું, નિકાચિત કક્ષાનું નહોતું. એક વાત. બીજા નંબરમાં આપણે વાત કરી કે કેટલાક કર્મો એવા હોય છે કે પશ્ચાતાપથી દૂર થાય, કેટલાક કર્મો પશ્ચાતાપપૂર્વકના પ્રતિક્રમણથી દૂર થાય, કેટલાક કર્મો તીવ્ર તપ કરવાથી પણ દૂર થાય, પણ નિકાચિત હોય તે ભોગવવું પડે. એટલે કર્મ બાંધ્યા પછી એનો જે અબાધાકાળ હોય, એટલે આજના દિવસે આપણે જે બાંધીએ છીએ એનો મિનિમમ અબાધાકાળ 100 વર્ષ છે. એટલે 100 વર્ષની અંદર તમે આ બધું કરીને એ કર્મને ખપાવી શકો. એટલે દ્રઢ પ્રહારીએ જે ભવમાં 4 હત્યા કરી એ જ ભવની અંદર એને તીવ્ર પશ્ચાતાપ થયો અને પશ્ચાતાપના કારણે ચારે નગરના દરવાજે વારંવાર ઊભા રહ્યા અને લોકોના પથ્થરના માર ક્ષમતાપૂર્વક સહન કર્યા અને એ ક્ષમતાપૂર્વક સહન કરવાના કારણે એનું કર્મ ત્યાં ખલાસ થઈ ગયું ને કેવળ જ્ઞાન થઈ ગયું. પણ અબાધાકાળ એને એમ કહેવાય કે કર્મ બંધ. આપણે એમાં એક વાત એ પણ કરી કે બંધ આપણા હાથમાં છે, પણ ધારો કે બંધાઈ જ ગયું તો પછી આપણને અબાધાકાળ દરમિયાન એ કર્મને આપણે દૂર કરી શકીએ. અને જો એ ન કર્યું તો કર્મ ચોક્કસ ઉદયમાં આવશે, પણ એને અબાધાકાળ દરમિયાન જ એ કર્મને ખલાસ કરી દીધું એટલે કેવળ જ્ઞાન થઈ ગયું. બોલો બીજા. હા
પંડિતજી, તમે આજે પ્રવચનમાં 2 શબ્દ વાપર્યા, સમતા અને સમકિત, આ બંનેને જરા ખોલી આપશો?
હા હા, જો સમ્યક દર્શન એટલે કો સમકિત, કો બંને એક જ છે. સમ્યક દર્શન કે સમકિત, એ સમ્યક દર્શન તે છે. સામાન્ય રીતે વ્યવહારથી સમ્યક દર્શન એટલે સુદેવ, સુગુરુ, સુધર્મ એના ઉપરની શ્રદ્ધા, એ વ્યવહારથી સમ્યક દર્શન છે. નિશ્ચયથી સમ્યક દર્શન એટલે દર્શન સપ્તકનો ક્ષય, ક્ષયોપશમ કે ઉપશમ, એ થવાથી ઉત્પન્ન થતો આત્મપરિણામ એ નિશ્ચયથી સમ્યક દર્શન છે. હવે એ જ્યારે ગુણ આવે છે તે સમયે સંસાર પરિમિત બને છે, અને સમતા એટલે તમે રાગ કે દ્વેષનો પ્રસંગ પ્રાપ્ત થાય તેવા સમયે તમે ન રાગ કરો કે ન દ્વેષ કરો, તમારા મનને બરાબર સમતામાં રાખો, એ સમતા છે. સમ રાખો તે એટલે સમ્યક દર્શન હોય એટલે તે ટાઈમે સમતા હોય જ, આવો નિયમ નથી. ઘણી વખત સમ્યક દર્શન હોય તો પણ સમતા ન ટકે આવું બને, અને સમતા હોય તો સમ્યક દર્શન હોય જ એવું પણ નથી. એટલે બંને એકબીજા એ રીતે, કારણ કે આવી જે સમતા જે છે જેને આપણે ઉત્કૃષ્ટ સમતા કહીએ, એ ઉત્કૃષ્ટ સમતા તો વિતરાગ અવસ્થા આવે ત્યારે આવે, ત્યાં સુધી તો કષાયો છે. એટલે કષાયોના કારણે એને અમુક રીતે તો એ ખંડિત થવાની સમતા, પણ વિતરાગ બને એટલે પૂર્ણ સમતામાં આવે. સમ્યક દર્શન ચોથા ગુણસ્થાનકથી છે. એમ સમતા એક દ્રષ્ટિએ મિથ્યાત્વથી પણ હોય, પણ મિથ્યાત્વ અવસ્થાની અંદર એવી તીવ્ર ન હોય, જેમ જેમ ઉપર જતો જાય તેમ તેમ એની એ સમતા વધતી જાય. ગુણસ્થાનકમાં મોહ ઓછો થતો જાય એમ સમતા વધતી જાય.
તો હવે એમાં આગળ પૂછું તમને કે આપણે મોહનીય કર્મના જે બે મેઇન ભાંગા છે, દર્શન મોહનીય,
ચારિત્ર મોહનીય, બરાબર છે.
તો હવે આવા વાક્યો મેં વાંચ્યા છે કે મિથ્યાત્વની હાજરીમાં,
હા બરાબર,
જો વિરતિ અને કશાય હોય તો પણ મને માન્ય નથી,
બરાબર છે.
પરંતુ સમ્યકત્વની હાજરીમાં અવિરતિ ને કશાય હોય તો પણ મને માન્ય છે.
અહીંયા
એને મહત્વ આપ્યું છે. તો અહીંયા સવાલ એ થાય છે કે આ તમે રાગ દ્વેષના ભાવોનો પ્રસંગ આવે ત્યારે ન કરતા સમતામાં રહેવું, તો રાગ દ્વેષના ભાવો આપણને મિથ્યાત્વથી આવે.
હા, એમાં એવું નથી. મિથ્યા સમ્યક દર્શન પછી પણ રાગદ્વેષના ભાવો હોય, કારણ કે જે રાગદ્વેષ છે એ ક્યાં સુધી છે? દ્વેષ નવમા ગુણસ્થાનક સુધી છે, રાગ દસમા ગુણસ્થાનક સુધી છે, અને સમ્યક દર્શન ચોથા ગુણસ્થાનકથી છે. એટલે સમ્યક દર્શન અવસ્થામાં પણ રાગદ્વેષ હોય, પણ એ પ્રશસ્ત રાગદ્વેષ હોય, અપ્રશસ્ત ન હોય, પણ પ્રશસ્ત રાગદ્વેષ ત્યાં પણ હોય.
સવાલ
બરાબર છે. એ ચારિત્ર મોહનીય છે, સોળે સોળ કષાય ચારિત્ર મોહનીય, પણ અનંતાનુબંધી નામનો કષાય એ સમ્યક દર્શન ગુણને રોકે છે. અપ્રત્યાખ્યાનીય નામનો કષાય દેશવિરતી ગુણને રોકે છે. પ્રત્યાખ્યાનીય નામનો કષાય સર્વવિરતીને રોકે છે. અને સંજ્વલન કષાય ચારિત્રમાં મલિનતા ઊભી કરે છે, ચારિત્રમાં સંકલેશ કે એ ઉત્પન્ન કરે છે. એટલે આ જે સંકલેશ છે એ સંકલેશ રાગ અને દ્વેષ એટલે જ સંકલેશ. આપણે પંચસૂત્રમાં ભુજ્જો ભુજ્જો સંકી લેશે, તિકાલમ અસંકી લેશે. એટલે સંકલેશ હોય તો વારંવાર કરવું. સંકલેશ એટલે શું? તો કે રાગ કે દ્વેષ, એને સંકલેશ કહેવાય. આપણે આપણા ગ્રાન્ડ ચિલ્ડ્રનને યાદ કરી કરીને રાજી થતા હોઈએ એને પણ સંકલેશ કહેવાય, કારણ કે રાગ છે. એટલે રાગ એ સંકલેશ કહેવાય. એટલે એ પણ સમતા નથી, એ પણ સમતાનો ભંગ છે, કારણ કે તમને ત્યાં રાગ થયો. તો આવું તો ડગલે ને પગલે જે વસ્તુ આપણને પ્રિય હોય એને મનમાં યાદ કરીને પણ રાજી થતા હોઈએ, તો એ બધા સંકલેશ છે, એ બધા રાગ છે.
હવે તમે આ સંકલેશની વાત કરી, હમણાં આ જ લેક્ચરમાં તમે મૈત્રી પ્રમોદ કરુણા
માધ્યમની
વાત કરી,
બરાબર,
કે જીવો સાથે આ રીતે,
બરાબર,
મૈત્રી તો ભાવ પાયામાં હોવો જ જોઈએ.
હા,
તો હવે આ જીવોની અંદર બધા જ જીવો લીધા કે માત્ર મનુષ્ય?
ના, બધા જ, બધા જ.
હવે સાપ મારી સામે આવી ગયો,
હા,
તો પણ આ ચારે ભાંગાથી વિચારવાનું?
હા, તો પણ એ જ વિચારવાનું છે. ત્યાં પણ મૈત્રી ભાવ. હું તમને લબ્ધીસુરી મહારાજના સમુદાયના ભદ્રંકર સુરી મહારાજ કર્ણાટકની અંદર વિચરતા હતા, મૈસૂરની ઉપાશ્રયમાં હતા. મૈસૂરમાં ચંદનના વૃક્ષો વધારે એટલે સાપ વધારે. ઉપાશ્રયની અંદર એ પ્રતિક્રમણ કરતા હોય ને સાપ બાજુમાં આવીને બેસી જાય, એ ડગ્યા જ નહોતા ત્યાંથી. એવી મૈત્રી એટલે આમાં શું છે કે આપણા જે ભાવ હોય, પરિણામ હોય, જેમ શાંતિસુરી મહારાજ તો એ પણ આવા હિંસક પ્રાણીઓ પણ બાજુમાં આવીને બેસી જતા હતા એ સાધના કરતા હતા તે સમયે. આ શું છે કે આપણે ભય સંજ્ઞાથી આપણે ભયભીત થઈએ છીએ. આ ભય સંજ્ઞાને ટાળવા માટે પણ ઘણો પુરુષાર્થ કરવાનો હોય છે. જેમ ઓલા એક મહાત્મા સિંહની ગુફા પાસે 4 મહિના કાઉસગમાં રહ્યા, કેમ? ભય સંજ્ઞાને ટાળવા માટે. સર્પને બિલ પાસે પણ 4 મહિના કાયુસર્ગ ધારમાં રહ્યા, ભયને ટાળવા માટે. એટલે એ સમય આમાં શું છે, સત્વ હોય, સત્વ હોય તો આપણે ક્યાંય જવાની જરૂર નથી. જે થવાનું હોય તે થાય, પણ જો તમે સમતામાં રહી શકતા હો તો તમારું કલ્યાણ જ થવાનું છે. જીવ પણ ચાલ્યો ગયો તોય આપણે ક્યાંય દુઃખી થવાની જરૂર નથી. આપણા શાસ્ત્રોમાં બીજી એક વાત આવે છે કે એક મહાત્મા એ રસ્તા ઉપરથી પસાર થતા હતા, એના શિષ્યો જરાક બરાબર નહોતા એટલે શિષ્યની પાછળ પાછળ એ જતા હતા, અને સામે બન્યું એવું કે આજુબાજુમાં જે હતું એ મને લાગે પૃથ્વી એટલે સચિત માટી હતી, અને આમ રસ્તો જે સીધો હતો એ બરાબર હતો. એ બરાબર ચાલતા હતા અને સામેથી સિંહ આવ્યો. હવે મહાત્માએ વિચાર્યું કે આ બાજુ જઈશ કે આ બાજુ જઈશ, પૃથ્વી કા એના જીવની વિરાધના થશે. એના કરતાં પોતે કાવશક ધ્યાનમાં ત્યાં કને ઊભા રહી ગયા. સિંહે ફાડી ખાધા, પણ સમતાપૂર્વક રહ્યા ત્યાં જ કેવળ જ્ઞાન થઈ ગયું. એટલે કહેવાનો આશય, જો આપણામાં સત્વ હોય, આપણે સમતા રાખી શકતા હોઈએ તો ક્યાંય કોઈ આગારની જરૂર નથી. આપણે જે પચ્ચખાણોમાં આગાર રાખીએ છીએ ને, એ આગાર એના માટે છે કે જેનામાં સત્વ ઓછું છે. જ્યાં સત્વ છે ત્યાં આગારની જરૂર જ નથી, કારણ કે એને ખાતરી છે કે હું સમતામાં રહી શકીશ. ન રહી શકે તો સભ્ય સમાય વત્તી આગાર એના આગારનો ઉપયોગ કરવો પડે, તો પછી એ રીતે ઉપયોગ કરીને જાય. પણ આપણને એમ લાગે કે હું સમતામાં રહી શકીશ તો સદગતિ જ થવાની છે, ચિંતા કરવાની જરૂર નથી.
અને પણજી તમે આજે કર્મ સત્તાની વાત કરી, ઉદાહરણો આપ્યા, અને અબાધા કાળ જો શબ્દ પણ તમે આજે વાપર્યો, તો હવે કર્મના જે 4 લક્ષણો જે કહે છે, કર્મની સત્તા, કર્મનો ઉદય,
બંધ, ઉદય, ઉદીર્ણ અને સત્તા,
ઉદીર્ણ અને બંધ, ઉદય, ઉદીર્ણ અને સત્તા, તો હવે અબાધા કાળ જેમાં આપણે ઉદીર્ણા કરવાની છે, તો હવે આપણે કમ્પેર કરીએ કે હું ઉદીર્ણા કરું કે ન કરું. ઉદય તો આવવાનો છે, ત્યારે જોયું જશે, પહેલી વસ્તુ બોલું. પણ ઉદીર્ણા જો કરવી હોય તો એવી ઉત્તમ કરું કે ઉદય કરતા એક સ્ટેપ વધારે જાય. જો મને રોગ આવવાનો છે અને ત્યારે દવા કરવાની, દવા કઈ નવું નથી,
બરાબર,
પણ અત્યારે એવું કરું કે ત્યારે મારી ક્ષમતા વધારે. તો ઉદીર્ણા જે લોકો જે કરવી હોય, એક્ઝામ્પલ બીજી રીતે કહું કે ભાઈ 14 નો ઉપવાસ કર્યો, કોઈ મને કીધું કે ભવિષ્યમાં એક એવો સમય આવશે તને ખાવાનું મળવાનું નથી, એવા અશાતા ઉદય આવશે,
બરાબર,
એ અશાતાનો ઉદય આવે ને કરતા અત્યારે જ ભોગવી લેવા દે,
તમે
અત્યારે ઉપવાસ કર્યો,
બરાબર,
પણ આમાં કઈ નવું નથી કર્યું. હજી મોહનીય તો હજી
છે, પણ તમે જ્યાં સમતા રાખી ત્યાં તમે કમાયા, સમતા ન રાખી ત્યાં ગુમાવ્યું. જ્યાં પણ સમતા રહી ત્યાં લાભ જ છે, જ્યાં સમતા ન રહી ત્યાં નુકસાન છે.
તો ઉદીર્ણ,
ના ના વાંધો નહીં, કઈ વાંધો નહીં,
ઉદીર્ણ કરવામાં શું ધ્યાન રાખવું?
પણ ઉદીર્ણ આપણે ઈરાદાપૂર્વક તો આપણા જે ગુરુ ભગવંતો છે કે જે લોચ વિહાર વગેરે દ્વારા ઉદીર્ણા કરે છે. સામાન્ય રીતે આપણે સહજ ઉદીર્ણા થતી હોય છે અમુક વખતે, અને તપ વગેરે દ્વારા કે એવી રીતે આપણે એ કરતા હોઈએ છીએ, પણ એમાં ભાવ ઉદીર્ણાનો નથી હોતો, ભાવ નથી હોતો, એટલે કર્મ નિર્જરા, બસ ત્યાં ભાવ કર્મ નિર્જરાનો છે. હા, ભાવ કર્મ નિર્જરાનો છે, તો એ કર્મ નિર્જરાના ભાવથી કરે છે, તો એ કર્મ એનું ખપી જાય પછી એને ઉદીર્ણાની જરૂર જ નથી. અમુક કર્મ ખપી જાય છે એનું, તો જે કર્મ ખપી ગયું એની તો હવે ઉદીર્ણા કરવાની જરૂર નથી, બીજા કર્મોની ઉદીર્ણા થાય.
તો આજે મહાવીર સ્વામી પ્રભુ અનાર્ય દેશમાં ગયેલા કર્મની
ઉદીર્ણા માટે, કારણ કે પોતાને હજુ લાગ્યું કે મારા કર્મો ઘણા બાકી છે અને એ કર્મનો નાશ તો જ થશે કે લોકો આવી રીતે ઉપદ્રવ કરશે, અને અહીં તો હવે બધા લોકો મને જાણે છે, એટલે અહીં કોઈ આવી રીતે મારી જોડે વર્તાવ કરવાનું નથી. એટલે એવી જગ્યાએ જાઉં કે જેથી લોકો આ રીતે કરે તો મારા કર્મ ખપી જાય.
એ આશય
ના, ઉદીર્ણાના ભાવથી નહીં, કર્મ ખપાવવા માટે. કર્મ ખપાવવા માટે, ભાવ ઉદીર્ણા નહીં પણ કર્મ ખપાવવા માટે. ચાલો, પરમાત્માની આજ્ઞા વિરુદ્ધ બોલાયું તો મિચ્છામિ દુર્ગણ.
શિવમસ્તુ સર્વ જગત પરહિત નિરતા ભવંતુ ભૂતગણ દોષા પ્રયાન્તુ નાશમ સર્વત્ર સુખી ભવતુ લોક.
બોલો શ્રી ધર્મનાથ ભગવાન કી જય.